બે વિજયના પુકાર સહિત યહોવા રણશિંગડા ના અવાજ સહિત ચડી ગયો છે. ગઈ વખતે આપણે જોયું, ભાઈ મારી સ્લાઇડ જરા ચાલુ કરજો તો આપણને ખબર પડે કે વેર વી આર એટ. બે નંબરની સ્લાઇડ પર જજો, પહેલી છે અંડરવર્લ્ડ ને સેકન્ડ નંબર જે સ્લાઇડ છે એની ઉપર જજો. સો વેર વી આર એટ વી નો નાવ. ગઈ વખતે મેં તમારી આગળ જે બાબત રજૂ કરેલી એ બાબત હતી કે પ્રભુ ઈસુએ મરતા પહેલા મરતા ચોરને એમ કહ્યું કે આજ તું મારી સાથે કા હઈશ, પારા દેશની અંદર હઈશ. આજ તું મારી સાથે કા હઈશ, પારા દેશની અંદર હઈશ. પછી પિત્તરના પત્રની અંદર એમ કહે છે કે પ્રભુનું વચન શું કહે છે આપણને, કે તે કહે છે કે મરણ પામ્યા પછી કહે છે કે તેના આત્માની અંદર એ કાં ગયો, કે અધસ્થાનની અંદર કે નીચાણના ભાગની અંદર તે ગયો. અહીંયા ગાડી હું તમારી પાસે એક બાબત રજૂ કરવા માંગુ છું, આનો જવાબ તમે મને આપો. એક વત્તા ખાલી જગા બરોબર બે, આનો જવાબ અહીંયા ગાડી શું આવે? હા શું આવે? એક જ આવે. તા ગાડી હું અહીંયા ત્રણ લખી શકું, લખી શકું ના લખી શકું? અહીંયા માઇનસ વન લખી શકું ના લખી શકું? સો વોટ ઇઝ ધ સોલ્યુશન? એક જ આવે મિલી. આજ સપોઝ તારા બે ઘર બરોબર, રસ્તે તારા મમ્મીનું ઘર અને તું જે ઘરમાં રહેશે એ ઘર બરોબર. તું હું ને કેની અંકલ ઉભા છે અને તું બી તાં ગાડી ઉભી છે, તું અમને એમ કહે છે કે હું ઘરે જાઉં છું. તું શું કહે છે? હું ઘરે જાઉં છું. કેની અંકલ તારી સ્ટોરી લખે છે ને હું તારી સ્ટોરી લખે છું. કેની અંકલ એમ લખે છે કે મિલી પોતાના ઘરે જઈશ. હવે હું તને જોઉં છું કે તું લેવિકના ઘરની અંદર છે ને જાય છે. સો ઇન માય સ્ટોરી આઈ રાઇટ કે મિલી 1133 લેવિક સ્ટ્રીટ પર ગઈ. વોટ ઇઝ ટ્રુ? કઈ ના ના, બટ યુ ફોલો. બે વસ્તુ શું છે? બે વસ્તુ શું છે? એક જ છે. એક વસ્તુ વધારે તમને શું આપે છે? ડિટેલ્સ આપે છે. પ્રભુ ઈસુ જયારે પૃથ્વી પર ચાલ્યા ત્યારે અને પ્રભુ ઈસુ પૃથ્વી પરથી જયારે મરણ પામ્યા પછી, વધસ્તમ પહેલા અને વધસ્તમ પછી, પ્રભુના વચનોની અંદર વધસ્તમ પહેલા અને વધસ્તમ પછી એ ઇટરનિટીની અંદર પ્રભુ ઈસુનો વધસ્તમ શું છે સ્થાપવામાં આવ્યો છે. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 119મો અધ્યાય અને તેની તમે 89ની કલમ તમે વાંચો. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 119મો અધ્યાય તમે ખોલો. ચિંતા ના કરશો, હું આખું વચન તમારી પાસે આખું અધ્યાય નહીં વંચાવું, ખાલી એ 89મી કલમ વાંચો. 89 વાંચો.
હે યહોવા તારું વચન આકાશમાં સદા સ્થિર છે.
હે યહોવા તારું વચન આકાશમાં શું છે? સદા સ્થિર છે. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 119મો અધ્યાય 160મી કલમ તમે વાંચો.
તારું વચન અતિથી તે ઇતિ સુધી સત્ય છે, સર્વ ન્યાય વચનો સદાકાળ ટકનાર.
તારું વચન અતિથી તે ઇતિ સુધી શું છે? સત્ય છે. ડબલ ક્રોસ જેનિસિસ એનો પહેલો અધ્યાય પહેલી કલમથી માંડીને પ્રગટીકરણનું પુસ્તક એની છેલ્લી કલમ સુધી પ્રભુનું વચન શું છે? સત્ય છે. અહીંયા ઘણી 89મા એમ કહે છે કે તારું વચન આકાશમાં સદા સ્થિર છે. ધેરફોર વેન જીસસ ક્રાઇડ આઉટ, જે સાથે સાથ વાણી હમણે જે વધુ સંપર્ક ઉકારી, વોટ ઇટ મીન્સ હી એસ્ટાબ્લિશ ધોઝ વર્ડ્સ ઇન ઇટર્નિટી. ગેટ ધીસ થિંગ, વેન હી સ્પોક આઉટ ધોઝ થિંગ્સ કે હે મારા બાપ તે મને કેમ મૂકી દીધો છે, ધોઝ વર્ડ હર્ડ ઇન ધ ઇટર્નિટી. અને તમને લાગે છે કે એ દિવસે સ્વર્ગની અંદર શું બન્યું હશે? આઈ બિલીવ કે એ દિવસે સ્વર્ગની અંદર પ્રભુની આગળ કોઈ વાજિંત્ર લાવવામાં આવ્યા નહીં હોય. દેર આર રેફરન્સિસ ઇન ધ બાઇબલ, અત્યારે હું એના ઉપર જવા માંગતો નથી. આ જસ્ટ હું તમને રિકેપ આપું છું. હવે નવો કરાર એટલે કે શું? What is called the New Testament? New Testament, એટલે કે નવો કરાર. New Covenant. New Covenant, જૂનો કરાર. હવે તમે બાઇબલની અંદર જુઓ તો બાઇબલની અંદર સાત કરાર છે. સાત કે આઠ કરાર છે. આદમની સાથે પ્રભુએ કરાર કર્યો,
નુહની સાથે પ્રભુએ કરાર કર્યો, ઇબ્રાહીમની સાથે પ્રભુએ કરાર કર્યો, મૂસાની સાથે પ્રભુએ કરાર કર્યો, પ્રભુ ઈસુની સાથે પ્રભુએ કરાર કર્યો અને અનંત કરાર ઇસ્રાયલ પ્રજાની સાથે પણ પ્રભુ કરવામાં આવે છે. આ બધા કરારો જુદા જુદા છે. એનિસ્ટી પુટ ટુગેધર, જોકે બાઇબલ આપણી પાસે બે ભાગની અંદર વહેંચેલું છે, જૂનો કરાર અને નવો કરાર. નવો પીપલ આર્ગ્યુ દિસ થિંગ કે ભાઈ તો જૂનો કરાર છે. નો 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 નો, ધીસ ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. ઉત્પત્તિથી માંડીને પ્રત્યીકરણ સુધી શું છે? ઇટ ઇઝ વન, યુ કેનોટ સેપરેટ ઇટ. અને એ જે નવો કરાર હતો, એ નવો કરાર તમને જૂના કરારની અંદર સંતાયેલો તમને જોવા મળશે. જકારિયા પ્રબોધકના પુસ્તકમાંથી ગઈ વખતે તમારી આગળ મેં રજૂ કર્યું કે પ્રભુ ઈસુ ત્યાં ગાડી જકારિયાની અંદર 9:11 દેવનું વચન એમ કહે છે કે તારે તારું કરેલા કરારના રક્તને લીધે, મીન્સ યહોવાએ પ્રભુ ઈસુએ કીધું કે તારા માટે જે મેં કરાર કર્યો છે તેના માટે. ધેટ્સ વોટ ઇટ ઇઝ. અને ગઈ વખતે જે બાબત મેં તમને બતાવેલી હતી કે પ્રભુ ઈસુ જે પેરાડાઇઝની અંદર ગયા, એ જે પેરાડાઇઝની વાત કરતા હતા, એ પેરાડાઇઝ એકચ્યુઅલમાં અહીંયા ગાડી હતું. જેને કે બાઇબલની અંદર પ્રભુ ઈસુના શબ્દની અંદર એમણે ઇબ્રાહીમની ગોદ એવા શબ્દ શું છે વાપરેલા જ. આજે તમારા ને મારા સગા મળી જાય છે, હું ને તમે કદી એમ કહીએ છીએ કે ભાઈ એ ઇબ્રાહીમની ગોદમાં ગયા? હેલ્પ મી અન્ડરસ્ટેન્ડ વોટ વી સે, કે શું ગયા? એ પ્રભુની પાસે ગયા. વાય વી સે દિસ થિંગ? કારણ કે ત્રીજા દિવસે પ્રભુ ઈસુ જયારે પુનરુત્થાનમાંથી ઉઠ્યા અને જયારે સ્વર્ગમાં ચડી ગયા, એને ગઈ વખતે આખું સેશન મેં તમારી આગળ રજૂ કર્યું. શું હતું? કે દેવ વિજયના પોકાર સાથે, યહોવા રણશિંગલાના અવાજ સાથે શું છે? ચડી ગયો. અને આ જે ત્યાં ગાડી મેં તમારી આગળ રજૂ કરેલી હતી કે જે બીજું જે હેવન જે છે, જે પેરાડાઇઝની વાત જે લખેલી છે દેવના વચનની અંદર, એ અહીંયા ગાડી ઉપર આવે છે. મીન્સ આખે આખું જે પ્રિઝન સેલ જે હતો, પ્રિટેન્ડ ઇઝ સીંગ ધ હોલ થિંગ ઇઝ અ પ્રિઝન સેલ. અને અહીંયા ગાડી પેરાડાઇઝ છે, વચ્ચે મોટી અગ્નિની ખાઈ છે, અને અહીંયા ગાડી હેલ છે. હેલ એટલે કે છે કે નરક જેને કહેવામાં આવે છે. પછી કહે છે કે અંધકારનો ખાડો છે, આ બોટમલેસ પીસ છે, પીટ છે, કે જ્યાં ગાડી કહે છે કે તળિયા વગરનો જે ખાડો છે એ લખેલું છે. અને આ ગહેનના છે. આ બધી જ વસ્તુઓ દેવના વચન પ્રમાણે અલગ અલગ જગાઓ છે. ધોઝ આર લાઈક ધ પ્રિઝન સેલ. કઈ કઈ વ્યક્તિઓ છે આના પછીના સેશનની અંદર, કઈ કઈ વ્યક્તિઓ કઈ કઈ જગ્યાએ છે, કઈ જાતના આત્માઓ છે, વી ગોના ડિસ્કસ ધોઝ થિંગ. બટ ફોર નાવ પ્રભુ ઈસુએ અહીંયાથી જે આત્માઓ આદમથી માંડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી જે લોકો પર રાજ કરેલું હતું, એ આત્માઓ ત્યાં ગાડી અહીંયા ગાડી ઇબ્રાહીમની ગોદની અંદર કે પેરાડાઇઝની અંદર હતા, પૃથ્વીની નીચેના એ આત્માઓને લઈ અને કહે છે કે પ્રભુ ઈસુ ઉપર ગયા. શું છે? પ્રભુ ઈસુ ઉપર ગયા. દેવ વિજયના પોકાર સહિત ચડી ગયો, યહોવા રણશિંગળાના અવાજ સહિત ચડી ગયો. એ બાબત છે. અહીંયા ગાડી હવે તમે જુઓ એ જ પ્રમાણે પ્રભુ કેવી રીતે એના વચનો પ્રમાણે કહે છે કે ઉપર ચડી શકે. નેક્સ્ટ સ્લાઇડ તમે જુઓ તો પ્રભુ કેવી રીતે આના પછી નહીં, કેવી રીતે આના પછી નહીં, કાં ગઈ મારી સ્લાઇડ? યસ, ધીસ ઇઝ ધ વન. આ બરાબર દેખાતું નથી. આ લાઈટ જો બંધ થાય તો કરી દો. ભાઈ દેખાય છે કઈ ક્લિયર તમને? અચ્છા બરોબર. વચન એમ કહે છે કે યહોવા વિજયના અવાજ વિજયના પુકાર સાથે, દેવ રણશિંગળાના અવાજ સાથે ઉપર ચડી ગયો. કોઈ એક વ્યક્તિ યોહાન લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય ને એની 51મી કલમ તમે વાંચો. યોહાન લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય ને એની 51મી કલમ તમે વાંચો.
હું તમને ખચિત ખચિત કહું છું કે તમે આકાશ ઉઘરેલું અને દેવના દૂતોને માણસના દીકરા ઉપર ઉપર ચડતા ને ઉતરતા જોશો.
માણસના દીકરા ઉપર ચડતા ને ઉતરતા જોશો. લેટ મી ટેલ યુ, ઓછામાં ઓછા 10 થી 12 વર્ષ સુધી આ વચન મારા માટે છે ને, જેને કહેવાય ને સસ્પેન્સ હતું. આ ડી ડન્ટ અન્ડરસ્ટેન્ડ કે પ્રભુ ઈસુ ત્યાં ગાડી એમ કહે છે, શું કહે છે? કે તમે માણસના દીકરાની ઉપર દેવના દૂતોને ચડતા ને ઉતરતા જોશો. હારું, માણસના ઉપર તમે કેવી રીતે ચડી શકો ને ઉતરી શકો? ઇઝ ધેટ પોસિબલ? એનો મતલબ એમ થયો કે હું આમ ઉભો રહું છું એન્ડ દેન આઈ ટેલ યુ કે ચલો હવે તમે મારા પર થઈને ચાલીને જાઓ. ડેટ્સ વોટ લિટરલી ઇટ મીન્સ. બરોબર છે? વાંચો તમે ફરીથી કોઈ મોટેથી વાંચ, મનીષ મોટેથી વાંચ. એન્ડ ઇટ પાવર.
કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને દેવના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા અને ઉતરતા જોશો.
માણસના દીકરા ઉપર ચડતા અને કહે છે કે ઉતરતા, દેવના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા ઉતરતા જોશો. ઉત્પત્તિનું પુસ્તક ખોલો, એનો 28મો અધ્યાય 12-17 કલમ તમે વાંચો, ત્યાં આગળ શું લખેલું છે? ઉત્પત્તિનું પુસ્તક એનો 12મો અધ્યાય 12 અને 28મો અધ્યાય 12-17 કલમ વાંચો. બસ અહીંયા ગાડી કોની વાત લખેલી છે? યાકુબની, કે જયારે એને એના ભાઈને શું કર્યો, છેતર્યો, એના બાપાએ એને કીધું, એની માએ એને કીધું કે ભાઈ ભાગી જાય ને તો તારી આઈ બની જાય. ઇન ધેટ સિચ્યુએશન હી ફ્લેટ. ધ વર્ડ સેઝ ધીસ થિંગ. એ એના ભાઈથી બી ગયો અને હી સ્ટાર્ટ ટુ ફ્લેટ, અને રસ્તામાં કે અંધારું પડ્યું અને પછી આ બાબત ત્યાં ગાડી બની છે. શું બની છે વાંચો તમે.
અને તને સ્વપ્ન આવ્યું.
કોને? યાકુબ ને સ્વપ્ન આવ્યું. રાઈટ, વાંચો આગળ.
અને જો એક સીડી પૃથ્વી ઉપર ઉભી કરેલી હતી.
એક સીડી પૃથ્વી પર શું છે? ઉભી કરેલી હતી. પૃથ્વી પરથી સ્વર્ગમાં જવાની અને સીડી બતાવી. નાવ પ્લીઝ ડુ અન્ડરસ્ટેન્ડ, ઘણા બધા આપણામાં અહીંયા ગાડી બીડીઓ પીએ છે ને, ઇન્ડિયાની એક બહુ મોટી કહેવત છે કે બીડી એ સ્વર્ગની સીડી છે. આઈ ઠેલી, બીડી સ્વર્ગની સીડી નથી, એ નીચે જવાનો ખાડો છે. નો, આઈ યુઝ ટુ સે ધીસ થિંગ વેન આઈ યુઝ ટુ સ્મોક. આઈ નો ફોર શ્યોર. રાયખંડ નો દરવાજો અંકલ તમે જોયો છે નદીનો, રાઈટ? ત્યાં ગાડી હું બેસતો હતો સાહેબ. યસ, એની અંદર અત્યારે હું કોઈ અભિમાન નથી કર્યો. મારું અભિમાન પ્રભુ ઈસુમાં છે કે પ્રભુએ ત્યાંથી મને ખેંચી કાઢ્યો. અહીંયા ગાડી પ્રભુએ યાકુબને શું બતાવ્યું? સીડી બતાવી. અને સીડીની આગળ વાત વાંચો, શું કહે છે? તેની ટોચ ક્યાં સુધી પહોંચી હતી? વાંચો આગળ.
અને જો તેના પર દેવડા ચડતા ને ઉતરતા હતા.
વાંચો આગળ.
અને જો તેના ઉપર યહોવા ઉભો રહ્યો હતો.
બરોબર,
એ બોલ્યો, હું યહોવા તારા બાપ ઇબ્રાહીમનો દેવ તથા ઇસાકનો દેવ છું.
હાલેલુયા.
વાંચો. પર તું સૂતો છે.
હાલેલુયા.
કે હું અને તને તારા સંતાન
હા
અને પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે ને તું પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ કરાશે.
બરોબર છે. બરોબર.
આ દેશમાં હું તને પાછો આવ્યો.
હું
તને કહ્યું છે કે હું તને નહીં.
વાંચો આગળ.
અને આ તું જાણી ગયો અને તને કહ્યું નથી કે હું આ જગ્યા છે. અને મેં તે જાણ્યો નહીં અને તે જીતો. મેં બોલ્યો, આ જગ્યા જેવી ભયંકર છે, દેવના ઘર વગર આ બીજું કંઈ નથી ને આ તો આકાશનું દ્વાર છે.
દેવના ઘર વગર આ બીજું કંઈ નથી, આ તો આકાશનું દ્વાર છે. ફ્રોમ ધેટ પ્લેસ હી સો ધ હેવન ઓપન. ઇન હિઝ સ્લીપ યાકુબ ત્યાં ગાડી પથ્થર પર તકિયો બનાવીને સુઈ રહ્યો છે. સામસુનની માફક દલેલાના ખોળાની અંદર નહીં. નાવ ગેટ ધીસ થિંગ, સામસુનની માફક દલેલાના ખોળાની અંદર નહીં. ઇન હિઝ ટ્રબલ હી વોઝ સ્લીપિંગ. અને જયારે એ સુઈ ગયો છે ત્યારે પ્રભુએ એને જયારે સ્વર્ગ ખુલ્લું બતાવે છે અને સીડી બતાવે છે. રાઈટ એટ ધીસ ટાઈમ ઇસરાયલ પ્રજા આ જગાને સીડી કહે છે. જુઓ તમે, આ ટેમ્પલ ઇન્સ્ટિટ્યૂટની ઉપરથી આ પિક્ચર હું લઈ આવ્યો છું. ક્યાં આ મંદિર છે અને આ મંદિરની ઉપર અહીંયા ગાડી આ વેદી છે અને આ વેદીની ઉપર જે યાજકો જે ચડી રહ્યા છે એને ઇસરાયલ પ્રજા સીડી કહે છે. યાકુબે કે જે સીડી જોયેલી એ આ જોયેલી. આ આખું યાકુબનું ચિત્ર હું તમારી આગળ મૂકું છું. અહીંયા ગાડી કહે છે કે યાકુબે જે સીડી જોઈ હતી તે તો એ હતી કે વેદી પર જે છઈને કહે છે કે જે અર્પો યહોવાને ચડાવવામાં આવતા હતા એ વેદીનો જે રેમ્પ હતો એ રેમ્પ જોયેલો. રેમ્પ શા માટે? સીડી નહીં, કારણ કે પ્રભુનું વચન નિર્ગમનની અંદર એમ કહે છે કે તારે મારી વેદી પર સીડીથી ચડવું નહીં. રખેડે તો કહે છે કે તારી નગ્નતા મને દેખાય. માટે એ લોકોને પ્રભુએ જેની જે દોરવણી આપેલી એ પ્રમાણે એ લોકોએ રેમ્પ બનાવ્યો અને રેમ્પના ઉપર થઈને ઇસરાયલ પ્રજાના જે યાજકો હતા, લેવીના પુત્રો અને હારૂનના પુત્રો, એ આ પ્રમાણે અર્પણો લઈને છે ને ત્યાં ગાડી વેદી પર ચડાવવા માટે જતા હતા. અને ત્યાં ગાડી પ્રભુ ઈસુ એક જે શાસ્ત્રી કે જે પડોશી જે હતો ત્યાં ગાડી કોને મળે છે? પ્રભુ ઈસુમાં છો તમે. યોહાની સુવાર્તા એના પહેલા અધ્યાયની અંદર ત્યાં ગાડી લખેલું છે. શું લખેલું છે વાંચો તમે. કોને પ્રભુ ઈસુ મળ્યા? નાથાનાયલને પ્રભુ ઈસુ મળે છે. અને નાથાનાયલને પ્રભુ ઈસુ એમ કહે છે, વાંચે તમે, વાંચો 49મી કલમ. નાથાનાયલે તેને ઉત્તર આપ્યો, ત્યાંથી વાંચો.
નાથાનાયલે તેને ઉત્તર દીધો કે રાબી, તું દેવનો દીકરો છે, તું ઇસરાયલનો રાજા છે.
વાંચો આગળ.
ઈસુએ તને કહ્યું કે મેં તને અંજીરી તળે દીધો, એવું મેં તને કહ્યું, તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતા તું મોટી વાતો જોશે. તે તેને કહે છે કે હું તમને કથિત કથિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને દેવના દૂતોને માણસના દીકરા પર ચડતા અને ઉતરતા જોશો.
અહીંયા ગાડી જુઈશ રાબાઈ, પ્રભુ ઈસુ, ડુ નોટ મેક ધેટ મિસ્ટેક. આપણા પ્રભુ ઈસુ કોણ હતા? હી વોઝ જુઈશ રાબાઈ. એઝ અ જુઈશ રાબાઈ, એ વ્યક્તિ પોતાની જાતને કાગાની સરખાવે છે અને કહે છે કે આકાશને તમે ઉઘડેલું અને દેવના દીકરાની ઉપર ચડતા, કહે છે કે દૂત દેવના દૂતોને છે ને તમે ચડતા ને ઉતરતા તમે જોશો. ધેરફોર જે યાકુબની સીડી હતી એ બીજું કશું જ નહીં, પ્રભુ ઈસુ પોતાનું એ શું હતું? દ્રષ્ટાંત હતું. આજની તારીખમાં, હાલની તારીખમાં જો તમારે સ્વર્ગની સીડી જોવી હોય તો પ્રભુ ઈસુને તમે જુઓ. અને આ ગીત તમે ને હું કેટલી વાર કહીએ છે, ત્યાં સીડી દિશવા દે, કહું છું કે નહીં? મુજ દેવ તારી પાસે એની અંદર આવે છે ને, ત્યાં સીડી દિશવા દે, દોરતી આસમાન તું મને દે છે, તે છે સૌ તુજ દાન, દૂતો તેડી જાશે મુજ દેવ તારી પાસે, મુજ દેવ તારી પાસે તારી.
આ ગીત જયારે હું ને તમે કહીએ છીએ એનો મતલબ શું છે? આજે આપણા કોઈ પણ વાલા મરી જાય છે તો આપણે છાતી ઠોકીને કહીએ, જો પ્રભુ ઈસુને જીવન સોંપ્યું હોય ને, કાં ગયા? પ્રભુ ઈસુની પાસે ગયા, કઈ સીડી પર ચડીને ગયા, કોણ એમને લઈને ગયું? આપણે એમ કહીએ કે ભાઈ વિશ્વાસથી, કે દરેક વિશ્વાસીના માટે શું છે કે દૂત પ્રભુએ નિમેલો છે. વાલાઓ, આજે જો તમારી ને મારી પાસે જો કોઈ દૂતોની મિનિસ્ટ્રી હોય, જો પ્રભુ તમારી ને મારી પાસે કોઈ દૂતને મોકલી આપતો હોય, દેર ઇઝ ઓનલી વન રીઝન, એન્ડ દેટ ઇઝ ધ રીઝન જીસસ સેક્રિફાઈઝ હિમ સેલ્ફ. દેવ વિજયના પોકાર સહિત ચડી ગયો. યાકુબની સીડી ને બીજી કઈ સીડીની જરૂર હોય? યાકુબની સીડીને બીજી કઈ સીડીની જરૂર હોય? હી હિમસેલ્ફ ઇઝ ધ લેડર ટુ ગો ટુ હેવન. અને ત્યાં ગાડી પ્રભુએ શું કર્યું? ત્યાં ગાડી શું જોયું યાકુબે? વાંચો, તમે ફરીથી વાંચો, એ જે છેલ્લી કલમ છે વાંચો, ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય. આઈ થિંક યુ આર સ્લીપિંગ ઓર વોટ? વાંચો 17મી કલમ.
અને તે બીજો ને બોલ્યો, આ જગત કેવી ભયાનક છે, દેવના ઘર વગર આ બીજું કઈ નથી.
દેવના ઘર વગર આ બીજું કઈ નથી. પહેલા કીધું કે જગા કેવી ભયાનક છે, પછી શું કીધું? આ જગા કેવી ભયાનક છે, પછી શું કીધું? આ દેવના ઘર સિવાય બીજું કઈ નથી. આગળ વાંચો.
ને આ તો આકાશનું દ્વાર છે.
બસ શું કીધું? આકાશનું દ્વાર છે. શું છે? આકાશનું દ્વાર છે. શું છે? બોલો બોલો ભાઈ, શું છે? આકાશનું દ્વાર છે. યાકુબે હકીકતમાં શું જોયું? સીડી જોઈ, દેવના દૂતોને જોયા અને ઉપર યહોવા ઉભેલો છે. પણ એ પેલા આકાશ છે ને એની સામે શું કરવામાં આવ્યું? ઉઘાડવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? ખુલ્લું કરવામાં આવ્યું, ખુલ્લું કરવામાં આવ્યું. તમારો ને મારો પ્રભુ ઈસુ જયારે સ્વર્ગમાં ચડી ગયો ત્યારે તમને એવું લાગે છે કે આકાશ એના માટે બંધ હશે? લાગે જ તમને એવું? આઈ ડોન્ટ થિંક સો. બ્રધર, જયારે કબરમાંથી બહાર આવ્યા હતા તો ઉપર છે ને ધમધમાટ સ્તુતિ ચાલતી હતી, નીચે લોકો રડતા હતા કે ગાડ હેઝ ગન. જયારે પ્રભુ ઈસુ પર અમે વિશ્વાસ રાખેલો, પ્રભુ ઈસુ મરી ગયો, બીકોઝ પીપલ ડીડન્ટ નો દેટ, હિઝ ઓન ડિસાયપલ્સ ડીડન્ટ નો દેટ, કે અમારો પ્રભુ શું છે? મરી ગયો. બાકી સ્વર્ગની અંદર તો ને સ્તુતિના જબરજસ્ત રણનાદ શરૂ થયેલા. વાય? બીકોઝ હી કેમ વિક્ટોરિયસલી. અને એ જયારે ઉપર ચડી ગયો ત્યારે આકાશનું દ્વાર છે ને એના માટે ખુલ્લું કરવામાં આવ્યું. વાંચો તમે ગીતશાસ્ત્રનું પુસ્તક, એનો 118મો અધ્યાય અને એની 18મી અને 19મી અને 20મી કલમ તાંગાડી તમે વાંચો. કોણ શું કહે છે જુઓ, તાંગાડી શું કહે દેવનું વચન?
ગીતશાસ્ત્ર 118, 19 અને 20. મારે સારું ન્યાયના દ્વાર ઉઘાડો.
મારે સારું કોણ કહે છે? This is the part of the psalm which David wrote it, and this is the part messianic psalms. પ્રભુ ઈસુના માટેની ભવિષ્યવાણી અહીંયા ગાળી દાઉદ રાજાએ
પ્રભુ દ્વારા જેને દેવે એને તાંગાડી આપેલી હતી. શું કહે છે કે મારે સારું ન્યાયપણાના દ્વાર ઉગાડો. સ્વર્ગનો જે દરવાજો છે એનું નામ છે, અહીંયા આગળ બાઇબલમાં લખેલું છે. શું છે કે મારે સારું કયા દ્વાર ઉગાડો? ન્યાયપણાના દ્વાર ઉગાડો. વાંચો આગળ જોય. તેઓમાં થઈને હું જઈશ. જે સ્વર્ગનો દરવાજો છે એના માટે પ્રભુ એમ કહે છે કે મારે સારું ન્યાયપણાના દ્વાર ઉગાડો, તેમાં થઈને કહે છે કે હું જઈશ. આગળ વાંચો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો શું છે? આભાર માનીશ. ધેટ ઇઝ વોટ સિક્રેટ ફોર મી. બાય ધ વે, એવું તમે ના જાણશો કે મને બાઇબલનું બધું જ ખબર છે. એબ્સોલ્યુટલી નોટ. એન્ડ લેટ મી ટેલ યુ, દિનકર અંકલ, આપણે એવું છે ને, આ એક દરિયો છે. શું છે? આ એક બહુ મોટો દરિયો છે, સમજો તમે. અમુક લોકો છે ને દરિયાના કિનારે બહાર ઉભા ઉભા જોવે છે. અમુક લોકો છે ને દરિયાની અંદર હોડકામાં બેઠા છે અને લંગરે છે ને બાંધેલું જ છે ને અલેસા મારે છે. અમુક લોકોને એવું છે કે લંગર છોડી દીધું છે અને થોડા આગળ ગયા છે. અમુક લોકો એવા છે કે તરવાનું શરૂ કર્યું છે. અમુક લોકો દરિયાની અંદર ખાસા એવા ગયા છે સર્ફિંગ બોર્ડ લઈને. પણ સાચી વાત તમને કહું કે જે મોટી છે ને તે તો દરિયાના તળિયે પડ્યા છે. વી નો લિટલ બિટ એન્ડ ધીસ ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. એવું ના માનશો. મારા માટે પણ અમુક એવા સસ્પેન્સ બાઇબલની અંદર છે, કારણ કે પ્રભુ ઈસુ આજ અધ્યાયની અંદર એમ કહે છે કે મારા ભાઈઓના દેખતા હું મારી માનતા પૂરી કરીશ. આઈ એમ જસ્ટ વોન્ડરિંગ કે પ્રભુ ઈસુ એવી તો કઈ માનતા લીધેલી કે જે દેવની આગળ પૂરી કરવા માંગતા. એન્ડ ફોર મી ઇટ ઇઝ સિક્રેટ રાઈટ નાઉ. અહીંયા આગળ શું કહે છે દેવનું વચન? વાંચો તમે ફરીથી 19મી કલમ.
મારે સારું ન્યાયના દ્વારો ઉગાડો, તેઓમાં સારીને હું જઈશ અને યાનો આભાર માનીશ.
વાંચો આગળ.
યહોવાનું દ્વાર આ છે.
ધેન જીસસ ડિક્લેર્સ યહોવાનું દ્વાર આ છે. આગળ વાંચો.
એમાં થઈને ન્યાયો માને પહેરશે.
એમાં થઈને ન્યાય ઈ ઓ ઇઝ ઇટ સિંગ્યુલર ઓર પ્લ્યુરલ? એક વચન છે કે બે વચન છે? એક વચન છે કે બે વચન છે? બહુ વચન છે. કયા ન્યાયો? પ્રભુ ઈસુ જયારે ઉપર ચડી ગયા, સાહેબ વન્સ અગેન આઈ એમ ટેલિંગ યુ કે પ્રભુ ઈસુ જયારે ઉપર ગયા, હી વોઝ નોટ અલોન. The band of the people was with him. પ્રભુ ઈસુ જયારે ઉપર ચડી ગયા ત્યારે શું છે? મારે સારું ન્યાયપણાના દ્વાર ઉગાડો, કે છે કે તેમાં થઈને હું જઈશ. એ કયું દ્વાર હતું કે જે યાકુબને બતાવવામાં આવેલું હતું? યાકુબને પ્રભુએ કીધું કે બેટા આ સીડી ચડીને તારે આવવું પડશે. યુ હેવ ટુ નો ધીસ લેડર. એન્ડ ધેટ લેડર ઇઝ નો બડી બટ જીસસ હિમસેલ્ફ. હવે એ જે યાકુબની સીડી જયારે ઉપર જાય છે ત્યારે શું કહે છે કે મારે સારું ન્યાયપણાના દ્વાર ઉગાડો. આ કહે છે કે યહોવાનું દ્વાર છે અને તેમાં થઈને શું છે? ન્યાયો પ્રવેશ કરશે. તેમાં શું છે? ન્યાયો પ્રવેશ કરશે. હવે વચન પ્રમાણે પ્રભુ ઈસુએ એ જે બારણું જે સ્વર્ગનો દરવાજો છે એ દરવાજાની ઉપર પ્રભુ ઈસુએ છે ને એનું પોતાનું લોહી લગાવ્યું. આઈ કેન પ્રૂવ યુ બાય ધ વર્ડ ઓફ ગોડ. આ પ્રતિકરણ પ્રભુએ મને ડિરેક્ટ આપેલું. આ પ્રતિકરણ મને પ્રભુએ ડિરેક્ટ આપેલું. લેવીના જે રેફરન્સ છે રોજ વાંચવાનું શરૂ કર. લેવીયાનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને ત્રીજી કલમ. લેવીયાનું પુસ્તક ત્રીજો અધ્યાય અને બીજી કલમ, ચોથો અધ્યાય અને ચોથી કલમ.
લેવીયાનો અધ્યાય એનો પહેલો અધ્યાય અને ત્રીજી કલમ. જો કોઈ અર્પણ ઢોરના દહનની અર્પણનું હોય.
બસ અહીંયા ગાડી પ્રભુ કયા અર્પણની વાત કરે છે? દહનની અર્પણ. હું અત્યારે દોડવાની કોશિશ કરી રહ્યો છું. ઓકે, સો પ્લીઝ રન. શું છે? જો કોઈના ઢોરનું અર્પણ શાનું હોય? દહનની અર્પણનું હોય. શાનું હોય? દહનની અર્પણનું હોય. જૂના કરારની અંદર દહનની અર્પણ થતા હતા, પાપાર્થ અર્પણ થતા હતા, શાંતિ અર્પણ થતા હતા, ખાદ્ય અર્પણ થતા હતા. આ દરેક જાતના જેને યજ્ઞો થતા હતા અને દરેક યજ્ઞોનો એક જ અર્થ હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર. એ દરેક યજ્ઞનો અર્થ સમયનો જ. ખાદ્ય અર્પણની અંદર પણ તમે જુઓ કે પાપાર્થ અર્પણની અંદર તમે જુઓ, દહનની અર્પણની અંદર તમે જુઓ કે પછી શાંતિ અર્પણની અંદર જુઓ. અહીંયા કયો અર્પણની વાત કરે છે? જોઈ
દહનની અર્પણ.
વાંચો આગળ.
તો તે એક રહી દર ચડાવે.
બરોબર છે.
ને તેને મુલાકાત મંડપમાં, મુલાકાત મંડપના દ્વાર પાસે ચડાવે.
મુલાકાત મંડપના દ્વાર પાસે. કા ગાડી? મુલાકાત મંડપના દ્વાર પાસે. નાઉ બી ઓનેસ્ટ, કેટલા બકરા કપાતા જોયા છે? મેં જોયો. જયારે સાહેબ તમે એને કાપો ને, યુ કેનોટ હોલ્ડ ઇટ. એ તરફડિયા મારતો હોય એના લોહીના ગને ચારે ચાર બાજુ છાંટા ઉડતા હોય. ડુ નોટ મેક ધ મિસ્ટેક. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી ક્યાં વેવડાયું? કાલવારી ઉપર, નીચે પૃથ્વી પર વેવડાયું. બટ ધ વર્ડ ઓફ ગોડ સેઝ ધીસ થિંગ કે તે પોતાનું રક્ત લઈને તેના પરમ પવિત્ર સ્થાનની અંદર ગયો. વોટ ઇટ મીન્સ? ધ બ્લડ વોઝ શેડ ઓન ધી અર્થ બટ વોઝ ઓફર્ડ ઇન ટુ ધ હેવનલી સેન્ચ્યુઅરીઝ. પ્લેન એન્ડ સિમ્પલ. એની અંદર કંઈ બહુ તમારા મગજમાં બહુ વિચાર કરવાની જરૂર નથી. એન્ડ ધીસ ઇઝ અ ગાડલી થિંગ. એની અંદર જો તમે બહુ આર્ગ્યુમેન્ટ કર્યા કરશો ને, યુ ગોના ગેટ ઇનસેન. સંત ઓગસ્ટીને એમ કીધું છે કે જો કોઈ ટ્રિનિટીને સમજવા માંગે ને, જો જે કોઈ હુ એવર ઇટ ડિનાઇઝ ધ ટ્રિનિટી ઓફ ગાડ ઇઝ ઇન ડેન્જર ટુ લુઝિંગ હિઝ ઓર હર સાલ્વેશન. જે કોઈ વ્યક્તિ ત્રિએક પરમેશ્વરનો અંગીકાર કરતી નથી તે પોતાનું તારણ ગુમાવવાના માટે છે ને બહુ જ મોટી ખુલ્લી રહે છે. અને આગળ ચાલીને એમ કહે છે કે જે કોઈ ટ્રિનિટી સમજવાની કોશિશ બહુ જ કરે છે ને, બહુ જ ઊંડો ઉતરે છે ને, ઇઝ ઇન ડેન્જર ટુ લુઝિંગ હિઝ ઓર હર માઇન્ડ. આ દેવની બાબતો છે. યુ જસ્ટ એક્સેપ્ટ ઇટ બાય ફેથ. તમે સ્વરથી શાંતિથી તમે એને સ્વીકારી લેશો વિશ્વાસથી. સમય આવે છે ને ઈશ્વર તમારી આગળ ખુલ્લું કરશે જે વસ્તુ અંકલ તમારા માટે બની. કે તમે શું કીધેલું કે પ્રભુ ઈસુ 3 દિવસ 3 રાત રહ્યા, ભલે ખબર ના પડતી હોય, ભલે આપણે શુક્રવારે ઉજવીએ છીએ, બાકી ઇટ ગોટ ટુ બી રાઈટ વેધર આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ ઓર ના. સમય આવ્યો. તમારી ઉંમર કેટલી થઈ માફ કરજો?
65
વર્ષે અમને ખબર પડી. ધીસ ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. અહીંયા ગાડી એમ કે છે, શું છે પ્રભુ એના વચનોની અંદર શું કહે છે કે તે જે દહનિયાર પણ છે એને કહે છે કે મુલાકાત મંડપના દ્વાર પાસે શું છે કાપે. પછીનો રેફરન્સ તમે વાંચો. બીજો કયો રેફરન્સ છે વાંચો આગળ.
અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે ને મુલાકાત મંડપના દ્વાર પાસે તેને કાપે.
બસ કયું અર્પણ હતું? આ દહનિયાર પણ ના. ત્રીજો જે બીજી કલમ શું છે? શાંતિયાર પણ છે. શું છે? શાંતિયાર પણ છે. શાંતિયાર પણ નો બી યજ્ઞ શું છે કે મુલાકાત મંડપના દ્વાર પાસે કાપો. આના પછી નો રેફરન્સ સાહેબ વાંચો.
દેવીએ 4:4
વાંચો આગળ.
અને તે વાછરડાને મુલાકાત મંડપના દ્વાર પાસે યહોવાની આગળ લાવે અને વાછરડાના માથા પર તે પોતાનો હાથ મૂકે ને યહોવાની આગળ તે વાછરડાને કાપે.
બસ અહીંયા બી મુલાકાત મંડપના આ પાપાર્થ અર્પણની અહીંયા ગાડી વાત લખે. જેટલા અર્પણ થતા હતા પ્રભુએ કીધું કે તારે એને મુલાકાત મંડપના દ્વાર પાસે લાવવાના. એકચ્યુઅલમાં એ લોકો વેદીની પાસે લાવતા હતા અને વેદીના આજુબાજુના એ જે આંગણું હતું ને એ એરિયાની અંદર કોઈ પણ જગ્યાએ એ લોકો છે ને એના અર્પણને કાપતા હતા. બોટમ લાઈન, પ્રભુ ઈસુ ત્યાં ગાડી પોતાનું રક્ત સૌથી પહેલા જેને મુલાકાત મંડપના એટલે જે સ્વર્ગનો મુલાકાત મંડપ છે સ્વર્ગના દ્વારની ઉપર લગાવ્યું. હાવ કેન આઈ સે ધીસ થિંગ? યોહાને લખેલી સુવાર્તાનો જે રેફરન્સ છે એ તમે ખોલીને વાંચો. યોહાન 12:31
હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.
કાઢી કાઢી નાખવામાં આવશે. પ્રભુ ઈસુ આ વચન બોલ્યા છે. જેની પાસે રેડ લેટર એડિશન હોય એ તમે જુઓ. પ્રભુ ઈસુ એમ કહે છે કે હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. એ પહેલા નહીં, એના છેલ્લા દિવસોની મિનિસ્ટ્રીના હતા ત્યારે પોતાના વચનોની અંદર આ કહી રહ્યા છે કે હવે આ જગતનો શું છે ન્યાય કરવામાં આવે છે. અને કહે છે કે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. હી ઇઝ ટોકિંગ અબાઉટ ડેવિલ. કાપી કાઢી નાખવામાં આવશે. અયુબના પુસ્તકની અંદર તમે શું જુઓ છો કે દેવના દૂતો શું હતા? દેવના દૂતો હાજર થયેલા હતા. એની અંદર શું છે? શેતાન પણ શું હતો? હાજર થયેલો હતો. હાવ ઇન ધ વર્લ્ડ હી હેડ ધી એક્સેસ ટુ ગો ઇન ટુ ધ હેવન. કે ઈશ્વરની સામે રજૂ થવાનું એની પાસે કેવી રીતે? હાવ હી હેડ ધી એક્સેસ. જ્યારે આદમે પાપ કર્યું ત્યારે આદમની જે જગા હતી એ જગાની અંદર એ લ્યુસિફર છે ને જઈને ઉભો રહેતો હતો. ડુ નોટ મેક ધ મિસ્ટેક કે પ્રભુ ઈસુએ જે આદમે જે કરેલી ભૂલો હતી ને પ્રભુ ઈસુએ 100% આદમના જે અધિકારો જે શેતાનને આપી દીધેલા હતા એ બધા જ અધિકાર છે ને પ્રભુ ઈસુએ શેતાનની પાસેથી ખૂંચવી લીધા છે. એને જે જગતનો અધિકારી પ્રભુની આગળ જઈને પ્રભુના લોકોની આગળ જે દોષ મૂકતો હતો એ અધિકારીને ત્યાંથી પ્રભુ ઈસુએ એમ કહે છે કે હવે એને શું છે? કાઢી નાખવામાં આવશે. કેવી રીતે એને કાઢી નાખવામાં આવે? જો આજે શેતાન બીતો હોય તો તમારાને મારા નોલેજથી નહીં, તમારાને મારા ભણતરથી નહીં, તમારી ને મારી ડિગ્રીઓથી નહીં, નોટ ઇવન વિથ અવર અનોઇન્ટિંગ. આ વસ્તુ તમને બહુ ઊંડી ગયું છું. ડુ નોટ મેક ધ મિસ્ટેક. અજકેર પ્રભુદાસના પુસ્તકની અંદર 28:14 એમ કહે છે કે તું અભિષેક કરું હતો. શેતાન પોતે વન્સ અપોન અ ટાઈમ એ પોતે અભિષેક કરું હતો. હાઉ ટુ અશર અંડર ધ અનોઇન્ટિંગ હી નોઝ ધેટ વેરી વેલ. જેટલી તમારી ને મારી પાસે અમુક બાબતોની સમજણ નથી એ બાબતોની સમજણ એની પાસે છે. હી નોઝ ધેટ થિંગ. કારણ કે બહુ જૂનું પ્રાણી થયું છે. હી નોઝ ધેટ થિંગ. અહીંયા આગળ દેવના વચન પ્રમાણે એમ કહે છે કે જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. જો આજે શેતાન કોઈ પણ વસ્તુથી બીતો હોય તો દેવના ઈસુના લોહીથી અને તેના વચનની સાક્ષીથી. વાંચજો તમે ભક્તિગણના 16 અધ્યાયની અંદર આવે છે કે જેઓએ તેના વચનથી, દેવના વચનથી અને કહે છે કે ઈસુના લોહીથી શેતાનને જીત્યો છે. ધેર આર ઓનલી ટુ ટૂલ્સ, નોટ બાય યોર નોલેજ, નોટ બાય એનીથિંગ. બે જ વસ્તુ, ઈસુનું લોહી અને શું છે, વચનની સાક્ષી. ઈસુનું લોહી અને વચનની સાક્ષી. એ પ્રભુએ શેતાનગારી સ્વર્ગના દરવાજા પર લોહી લગાવ્યું, શેતાનની હવે કોઈ તાકાત નથી કે તાગારી અંદર પ્રવેશ કરે. કારણ કે જુઓ, વોટ ઇઝ અસ્ટોનિંગ ટુ મી, દેવનું વચન એમ કે છે કે વાંચો તમે હેબ્રીઓનું પુસ્તક, એનો 9મો અધ્યાય તમે ખોલો. હું પેલી બાબતને અહીંયા આગળ સ્કીપ કરું છું કારણ કે આઈ વોન્ટ ટુ રન. એનો 9મો અધ્યાય, યસ વાંચ.
આકારની વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય નથી.
આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની શું છે, અગત્ય હતી. ડુ નોટ મેક ધ મિસ્ટેક. પ્રભુ ઈસુ જયારે સ્વર્ગની અંદર પ્રવેશ કર્યો ત્યારે પ્રભુ ઈસુ મિલ્કીસદેકના ધારા પ્રમાણે યહોવાએ એને સમ ખાઈને કીધું કે તું મિલ્કીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છે. પ્રભુએ પોતે એના સમ ખાધા અને એમ કીધું કે હવે તું યાજક છું. બિફોર દેન ધેટ હી ડીડન્ટ હેવ ધેટ ઓફિસ. એ કામ પ્રભુ ઈસુનું જયારે દેવના ગૌરવ તરીકે જયારે બિરાજમાન હતા ત્યારે એ કામ પ્રભુ ઈસુ મિલ્કીસદેકના યાજકનું કામ પ્રભુ ઈસુ સ્વર્ગની અંદર પરફોર્મ કરતા ન હતા. આઈ હોપ કે પવિત્ર આત્મા તમને આ બાબત સમજાવે. ધીસ ઇઝ રિયલ ડીપ. હવે અહીંયા ગાડી દેવનું વચન એમ કહે છે કે આકાશી વસ્તુઓના નમૂનાને કહે છે કે શું છે, એથી વધારે સારા લોહીથી કહે છે કે પવિત્ર કરવાની શું થઈ, અગત્ય હતી. વાંચો આગળ તા ગાડી દેવનું વચન શું કહે છે.
આકાશી વસ્તુઓ ને તે કરતા વધારે સારા યજ્ઞો કે શુદ્ધ કરવાની અગત્ય હતી.
વાંચો આગળ.
કેમ કે
વાંચ વાંચ.
બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેનામાં ગયો નથી, પણ આકાશમાં ગયો છે, ગયો કે તે હમણાં આપણે સારું દેવની સમક્ષ હાજર થાય.
બસ એ દેવની સમક્ષ તમે વાંચો હેબ્રીઓના પત્રને, તમે સ્ટડી કરજો કે પ્રભુ ઈસુ તાંગારી સ્વર્ગની અંદર એ દરવાજામાં થઈને ગયા અને દરવાજાની ઉપર એને લોહી લગાવ્યું અને પછી પ્રભુ ઈસુ છે ને હેવનની સેન્ચ્યુઅરીની અંદર એન્ટર થયા વિથ હિઝ ઓન બ્લડ. જખારિયાની અંદર દેવનું વચન એમ કહે છે કે એક જરાની અંદર છે ને કહે છે કે એક જરો કહે છે કે એના પાપ દૂર કરવાના માટે કહે છે કે ઉગાડવામાં આવશે અને એના માટે હું ને તમે એ ગીત કાયમ કહીએ છીએ, એક જરાની અંદર ભરેલું રાખ ખ્રિસ્ત કૂંકથી વહ્યું છે. નાઉ ગેટ ધ મિનિંગ ઓફ ધીસ થિંગ. પ્રભુ ઈસુનું લોહી આજે પણ જીવતું છે અને ઉપર છે. તમે મને કહેશો કે આ ભાઈ નીચેથી ઉપર કેમ ગયો, પણ જો ઉપરનું આપણે સમજીશું નહીં તો નીચે શું થાય છે એ આપણને બિલકુલ ખબર પડશે નહીં. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ દેટ કે પ્રભુ ઈસુએ ઉપર શું શું એકમ્પ્લિશ કર્યું છે તમારા ને મારા માટે. ત્યાં ગાળી આપણો પ્રભુ ઈસુ એમ કહે છે વચન પ્રમાણે કહે છે કે તે સ્વર્ગનો જે ખરવાનો જે નમૂનો છે એની અંદર ગયો અને કહે છે કે એ નમૂનાઓને પણ શું હતી, પવિત્ર કરવાની પ્રભુ ઈસુને જરૂર હતી. અને એ કે બકરા કે ગોધાના રક્તથી નહીં, પણ કહે છે કે સનાતન રક્ત, સનાતન જે કરારના રક્ત હતું એ લઈને કહે છે કે પ્રભુ ઈસુ ત્યાં ગાળી કે સ્વર્ગીય સ્થાનોની અંદર ગયો છે. અત્યારે એ જે રક્ત જે છે એ પ્રભુની આગળ જો કાયમના માટે હોય, યહોવાની આગળ અને ટ્રિનિટીની આગળ એ પ્રભુનો વધસ્તમ કાયમ પ્રભુને યાદ દેવડાવે છે, તો હાઉ કેન વી ફરગેટ ધ ક્રોસ ઇન અવર લાઈફ? દેર ઇઝ નો પોસિબિલિટી કે તમે પ્રભુ ઈસુના વધસ્તમને ભૂલી શકો. યુ કેન, લિટરલી યુ કેન. હી ઇઝ ધ સેન્ટર પીસ. પ્રભુ ઈસુ ને એનું જે બલિદાન છે એ તો સ્વર્ગનું છે ને સેન્ટર પીસ છે. સ્વર્ગની અંદર જો કોઈ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય ને આજે તો પ્રભુ ઈસુ પોતે છે, કોઈ દૂતો નહીં. દૂતો બી છે ને જે વડીલો છે, પ્રતિગણના પુસ્તકની અંદર તમે વાંચો કે બધા છે ને એને પગે પડીને શું છે એની આરાધના કરે. દે ઓલ નહીં કે આરાધના કરવા માટે કરે, બીકોઝ દે લવ હિમ, બીકોઝ દે લવ હિમ. વેન યુ વર્શિપ ધ લોર્ડ, લવ હિમ. એને ખરા હૃદયથી છે ને તમે પ્રેમ કરો, તમારા મનમાંથી છે ને સ્તુતિ એની જાતે નીકળશે. ગમે તે પરિસ્થિતિ હોય, તમને ખબર નહીં કે હું અત્યારે કઈ પરિસ્થિતિમાં તમારી આગળ ઉભો છું. માય મામ ઇઝ વેરી સિક. આજે હું આવી શકું એ કોઈ પરિસ્થિતિ નથી, બટ આઈ કેન ટુડે. રાઈટ મામા? મારા મમ્મી માતા પ્રેયર કરજો તમે, કારણ કે હું પ્રભુની સેવાની અંદર નીકળેલો છું. દેવનું વચન એમ કહે કે જે કોઈ પોતાના માનો બાપનો કે પોતાના ઘરનો નકાર કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. ઇટ વોઝ નોટ ધેટ બેડ કે આઈ હેવ ટુ બી ધેર. એ કામ મોનીને આપી અને હું આવતો રહ્યો. ગાડ ઇટ ઇઝ ઇન યોર હેન્ડ એન્ડ હી નોઝ ધેટ થિંગ. એન્ડ યુ નો વોટ, હું તારે કશું જ ઉગાડી શકવાનો નથી કે હું અહીંયા એને છે ને તમારી જોડે વચનની અંદર આગળ વધુ. એને જયારે તમે દિલથી પ્રેમ કરશો ધેન એન્ડ ધેન યુ વિલ બી એબલ ટુ વર્શિપ હિમ. આઈ એમ નોટ સેઇંગ પ્રેઝ હિમ, દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પ્રેઝ એન્ડ વર્શિપ. પ્રેઝ તમે લોકોની સાથે કરી શકો છો, વર્શિપ તમે એકલા દેવની સાથે કરી શકો છો. તમે ને દેવ, તમારો આત્મા ને દેવનો આત્મા છે ને એક થશે, એક જગ્યા. ને પ્રભુને કહો, પ્રભુ તમને આ બાબતની છે ને સમજો આપશે. લેટ મી ગો ઓન. અહીંયા ગાડી દેવનું વચન જે મેં તમને સમજાવ્યું એમ કે પ્રભુ ઈસુ સ્વર્ગનો જે ખરાનો નમૂનો છે તેની અંદર પ્રભુ ઈસુ ગયા છે. હવે આ જે બાબત જે છે અહીંયા હું ત્રીજા પોઈન્ટ પર આવું છું, પેરેડાઇઝ. પેલી સ્લાઇડ પર જતો રહે ને ભાઈ તું. હા બસ જો, આ ધીસ ઇઝ ધ પેરેડાઇઝ, ધીસ ઇઝ ધ ન્યુ પેરેડાઇઝ. હવે આ પેરેડાઇઝની મેં તમને હમણાં વાત કરી કે પ્રભુ ઈસુ અહીંયા ગાડી એન્ટર થયા છે બાઇબલના વચનો પ્રમાણે. આને ત્રીજું આસમાન કહેવામાં આવે છે. શું છે? ત્રીજું આસમાન કહેવામાં આવે છે. હવે એના વચનો આપણે જોઈએ. બાઇબલ પ્રમાણે, બાઇબલની અંદર ત્રણ આસમાનની વાત છે ને લખેલી છે. કેટલા? ત્રણ આકાશની વાત કે ત્રણ આસમાન કે ત્રણ હેવનની વાત છે ને ત્યાં ગાડી લખેલી છે. ઉત્પત્તિના પુસ્તકના પહેલા જગ્યાએ પહેલા કલમની અંદર આપણે જે વાંચીએ છીએ કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. નવા એ જો તમે હિબ્રુ ભાષાની અંદર તમે વાંચો તો ત્યાં ગાડી આકાશ નહીં પણ આકાશો બહુવચન છે. ત્યાં ગાડી શું છે? આકાશ. હિબ્રુ ભાષાની અંદર એનો શબ્દ છે શમાઈમ. આકાશ નહીં પણ શું છે? આકાશો ઉત્પન્ન કર્યા. અહીંયા ગાડી તમે જુઓ તો દેવના વચનો પ્રમાણે ત્રણ આકાશ છે. કેટલા? ત્રણ આકાશ છે. વાંચો તમે ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય ને ચૌદમી કલમ. એક આકાશ ત્યાં ગાડી લખેલો છે. એફેસીઓનો પત્ર છઠ્ઠો અધ્યાય ને બારમી કલમ એ બીજું આકાશ. અને ત્રીજું આકાશ બીજું કોરંથી બારમો અધ્યાય થી ચાર કલમ તમે વાંચો. વાંચતા જ જાઓ ફટાફટ.
ઉત્પત્તિ 1:14. અને દેવે કહ્યું કે રાત ને દાડો જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ.
બસ, આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ. જે હું ને તમે જે આકાશ જોઈએ છે ને પહેલું આકાશ, જે હું ને તમે આજે આકાશ જોઈએ છે એ શું છે? અંતરિક્ષનું આકાશ. જે હું ને તમે જોઈએ છે એ પહેલું આકાશ. વાંચો એફએસસી ની અંદર
એફએસસી 6:12 કલમ. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે અને અંધકાર રૂપી જગતના સત્તાધારીઓની સામે આકાશી સ્થાનોમાં.
આકાશી સ્થાનોમાં કાં ગાડી? આકાશી સ્થાનોમાં. આ બીજું આકાશ, શેતાનનું જે હેડક્વાર્ટર્સ છે એ આકાશી સ્થાનોની અંદર છે. શેતાનનું જે હેડક્વાર્ટર્સ છે કાં છે? આકાશી સ્થાનોની અંદર છે. લાસ્ટ ટાઈમ મેં તમને કીધેલું કે દેવ જે વિજયના પોકાર સહિત ચડી ગયો એ પોકાર ત્યાં ગાડી એટલા માટે પાડવામાં આવ્યો કે યહોશુઆ જયારે કહે છે કે યરેખોના ઉપર કનાન દેશની અંદર જયારે પ્રવેશ કરતો ત્યારે પહેલું જ સિટી આવીને ઉભું રહ્યું. કહ્યું હતું કે યરેખો હતું અને યરેખોનો જે કોટ હતો એ માત્ર વિશ્વાસના વિજયના નામથી અને યહોવાના રણશિંગના અવાજથી છે ને ત્યાં ગાડી તૂટી ગયો. આ બીજા આકાશની વાત ત્યાં ગાડી લખેલી છે. હવે ત્રીજું આકાશ ને આપણે જોઈએ. બીજું કોરંથીની અંદર જે રેફરન્સ એ વાંચો તમે.
બીજું કોરંથી 12:1-4 કલમ
વાંચો.
અભિમાન કરવું તે ફાયદાકારક નથી પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રતિકરણની વાત કહેવા માંડીશ. ક્રિસ્તમાં એક એવો માણસ જે હું ઓળખું છું તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીરની બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો.
જેને 14 વર્ષ ઉપર કા ઉપાડી લેવામાં આવ્યો? પહેલા આકાશમાં નહીં, જ્યાં સૂર્યચંદ્ર તારા રહેશે એ જગ્યાએ. બીજા આકાશમાં જે શેતાનનું સ્થાન છે ત્યાં ગાડી ગાબ્રિયલ દૂતને પણ રોકાવવું પડેલું. દાનિયેલના પુસ્તકની અંદર દાનિયેલ ત્યાં ગાડી દાનિયેલની આગળ ગાબ્રિયલ એ વાતનો ખુલાસો કરે છે કે ત્યાં ગાડી કહે છે કે મારે રોકાવવું પડ્યું. એ બીજા આકાશની વાત ત્યાં ગાડી ગાબ્રિયલ લખે છે. અરે દાનિયેલ લખે છે ગાબ્રિયલ દૂતને પ્રભુ ત્યાં ગાડી શેતાને રોકી રાખેલો. અહીંયા ગાડી પાઉલ શું કહે છે વાંચો ફરીથી.
અભિમાન કરવું.
ના ના ના, પેલી ચોથી કલમ જ વાંચને.
ઓકે, કે તે પારા દેશમાં ઉપાડી લેવામાં આવ્યો.
પેલું નથી કે ત્રીજા આસમાનમાં ઉપાડી લેવામાં, એ વચન ખાસ વાત.
શ્રેષ્ઠમાં એક એવા માણસને ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, તે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો.
ત્રીજા આકાશની અંદર પાઉલ કહે છે કે શું છે, મને ઉપાડી લેવામાં આવેલો હતો. કયા? નહીં પહેલું, નહીં બીજું, અને કહે છે કે ત્રીજા આકાશની અંદર. અને પછી આકાશને નામ શું આપે છે? આગળ વાંચો, ચોથી કલમમાં વાંચ, આગળ થોડું વાંચતો જ.
અને એવા માણસ હું ઓળખું છું,
પારાદેશમાં. પહેલા કહે છે કે કાંગળી ઉપાડી લેવામાં આવ્યો, ત્રીજા આકાશમાં, અને પછી એમ કહે છે કે તેને પારા દેશની અંદર ઉપાડી લેવામાં આવ્યો, પેરેડાઇઝ. આ ત્રીજું આસમાન છે કે જ્યાં ગાડી પ્રભુ ઈસુ ઓરિજિનલી જે એન્ટર થયા, પહેલા આકાશમાં નહીં, બીજા આકાશની અંદર જે શેતાનનું સ્થાન હતું, ત્યાં ગાડી વિજયનો નાદ એમણે લગાવ્યો એના સંતોની સાથે, એ ત્યાં ગાડી બધું હલી ગયું. શેતાનના બધા હેડક્વાર્ટર્સ ના બધા પૂરજા પ્રભુએ ત્યાં ગાડી બોલાયા, અને ત્રીજા આકાશની અંદર આપણો પ્રભુ છે ને અત્યારે બેઠેલો છે. માટે હું ને તમે આજે છે ને આપણી કબરોના ઉપર બી લખીએ છીએ કે પ્રભુમાં ઊંઘી ગયા. આજે હું ને તમે એમ નથી કહેતા કે ઇબ્રાહીમની ગોદમાં ગયા છે. ધેર ઇઝ અ ડીપ મિનિંગ. આપણા બાપ દાદાઓ છે ને આ બધી વસ્તુઓ છે ને બહુ સાદા વિશ્વાસથી જાણતા હતા. આપણે જેમ ભણ્યા ને એમ આપણી અંદર છે ને મગજના બધા વિચારો છે ને આડાઅવળા ભરાતા ગયા. એન્ડ શેમ ઓન અસ. આઈ એમ રિયલી સરપ્રાઇઝ કે જૂના જે લોકો હતા એ લોકોનો જે વિશ્વાસ હતો એમાંનો આપણા પાસે કણનો પણ વિશ્વાસ છે નહીં. આઈ હેવ હર્ડ, હું દાદી જેવા જે વ્યક્તિ હોય છે ને એમની પાસે વધારે બેસું છું, બીકોઝ આઈ લાઈક ટુ લર્ન ધ સ્ટોરી એમના જીવનની અંદર શું બન્યું. અને ઘણી બધી ગરડી વ્યક્તિઓ પાસેથી મને એવા ઇતિહાસ મળેલા છે કે દરેકે ઘરની અંદર કે મારા દાદા છે ને કે દૂતને જોઈ લો, હો મારા દાદાને આમ થયેલું કે પ્રાર્થના કરેલી કે મારા દાદીએ આમ કરેલું તો શું થયું કે પેલી વ્યક્તિ મરેલામાંથી જીવતી થયેલી. અત્યારે જુઓ ભૂતોની જ વાતો આપણે સાંભળીએ છીએ, શું હેરી પોટર જો તો ભૂત જ દેખાય, ત્યાંથી મેં દૂતો દેખાવાના તમને. નો, ધીસ ઇઝ અ વેરી સિરિયસ સબ્જેક્ટ. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ આપણા ઘરની આજુબાજુ શું છે. જે શેતાન છે ફૂલ્યોને ફાલ્યો છે. ઇફ યુ આર નોટ અવેર ઓફ ધીસ થિંગ, લેટ મી ટેલ યુ, તમારા ને મારા ઘરની અંદર શેતાન બહારના ખખડાઈને આવતો નથી. હી કમ્સ બાય ટેલિવિઝન. બહુ જ સીધી ને સાદી વાત છે. તમારા ને મારા છોકરા ટીવીમાં શું જોવો છે? વી ડોન્ટ હેવ ટાઈમ બીકોઝ વી આર ધ બિઝીએસ્ટ લાઈફ. વી આર ઇન અમેરિકા એન્ડ વી ડોન્ટ નો વોટ વી આર ડુઈંગ. ઓ, મારી પાસે કમ્પ્યુટર છે, મારી પાસે કેલ્ક્યુલેટર, મારા સેલફોનની અંદર શું દેવળમાં બી ઘંટડી વાત છે, મારી છોકરી કંઈ કરશે ને તો કે નો, ફોરગેટ અબાઉટ ઇટ. તમારે ને મારા કરતા આ જે નવી પેઢી છે એ ટેકનોલોજી વધારે સારી જાણે છે. આર યુ અગ્રી? નાના છોકરાને તમે લાવો, હું ને તમે સ્ક્રીન પર જોયા કરતા હોય કે હવે કયું બટન દબાવ્યા હતા, પેલા નાના છોકરાને ખબર હોય કે આ દબાવો તો જો હમણાં બધું આવીને ઉભું રહેશે. ધીસ હેપન્સ. લેટ મી ટેલ યુ, જગત જબરજસ્ત ફૂલ્યું ને ફાલ્યું છે. ઓપરા વિનફ્રી અત્યારે ચોખ્ખું એમ કહે છે કે દેર ઇઝ નથિંગ લાઇક સીન, આઈ એમ હોલી. નો, યુ આર નોટ હોલી, યુ આર અ સિનફુલ પર્સન એન્ડ ગોડ ગોના જજ યુ વન ડે. દીપક ચોપરા એક નવી ચોપડી લખી છે. કઈ ચોપડી ખબર છે? યુ ગોટ ટુ નો ધ થર્ડ જીસસ. એટલે આપણા લોકો આવું જીસસનું નામ વાંચે એટલે દીપક ચોપરા. આપણો હિન્દુ માણસ, આપણો ખ્રિસ્તી ના ઇન્ડિયાનો માણસ છે ને એને પ્રભુ ઈસુ માટે લખ્યું, વી ગોટ ટુ રીડ ઇટ. બટ યુ ડોન્ટ નો પ્રભુનું વચન એમ કે પિતાના પત્રની અંદર કે તમે તમારા મનની કમર બાંધીને, મનની કમર ક્યાંથી આવી? થિંક અબાઉટ ઇટ. This word of God has to say so much thing about the psychology, but alas, we had known a little bit about it. આપણને ખબર નથી કે દેવના વચનની અંદર સાયકોલોજી માટે કેટલું લખેલું છે. ધેર ઇઝ અ વેલ્થ ઓફ ઇન્ફોર્મેશન. વેન ગોડ ક્રિએટેડ એડમ, જયારે પ્રભુએ આદમને બનાવ્યો ત્યારે એણે એની ઇમેજ પ્રમાણે બનાવ્યો. તમારી ઇમેજની અંદર દરેક માણસની પાસે જીવ છે, દરેક માણસની અંદર આત્મા છે, અને દરેક માણસને છે ને દેહ આપવામાં આવેલો છે. If you read the Greek word, you will distinguish all three of them. Psyche, pneuma, and soma. આ ત્રણ શબ્દ ત્રણે ત્રણ અલગ અલગ વસ્તુ છે. યુ આર થ્રી બીંગ. તમારું શરીર છે, તમને જીવ આપવામાં આવ્યો છે, અને તમારી અંદર આત્મા પણ તમારો વસે છે. અને દેવનું વચન એમ કહે છે કે તમારા મનની કમરો બાંધીને. કેમ? કે આ ઓપરા વિનફ્રી ના પેલા દીપક ચોપરા જેવા આવીને છે તમને ભમાવે ને. લેટ મી ટેલ યુ, તમારા ઘરની અંદર કોઈ મુશ્કેલી નહીં હોય ને. આજે નવી જનરેશન આવી રહી છે ને, ઓલરેડી એ લોકો બહારના વાતાવરણની અંદર વોટ દે હેવ સેડ, યુ ઇવન ડોન્ટ હેવ ધ ક્લુ અબાઉટ ઇટ. ઇફ યુ ડોન્ટ નો ધ વર્ડ ઓફ ગોડ એન્ડ ડોન્ટ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, ગેટ એક્વાઇન્ટેડ વિથ ઇટ. યુ ગોના ફેસ ઇટ વેરી સૂન. I tell you, આ દેવના વચનો ને હું લાયબ્રેરી અંદર નોકરી કરું છું. આઈ નો કેટલી ચોપડીઓ ક્યાં કેવી આવે. રાઇટ નાવ વિચક્રાફ્ટ અને આજે સાયકોલોજી, કે આપણે બધા જ બરાબર છીએ, આ શેતાનનું છે ને બહુ જ મોટું હથિયાર છે. ગેટ રેડી વિથ ધીસ થિંગ. આ વચનો તમારી આગળ વેચવાનો બહુ જ મોટો હેતુ એ છે કે તમે દેવના વચનોની અંદર છે ને બરાબર રોપેલા થાવ કે પ્રભુ ઈસુ જે સ્વર્ગની અંદર ગયા છે ને શું તો કે પ્રભુ ઈસુ મારા માટે મધ્યસ્થી કરે છે. લોટ ઓફ પીપલ હેવ દેટ આઈડિયા કે પ્રભુ ઈસુ શું છે કે હું જેવો પાપ કરી પ્રભુ આને માફ કર કે પેલા પાછું પાપ કરી. લોટ ઓફ પીપલ હેવ ધીસ કાઇન્ડ ઓફ આઈડિયા. ધેટ્સ વોટ જીસસ ઇઝ ડુઈંગ. નો, ધેર ઇઝ લોટ મોર ઇન ટુ ઇટ વોટ હી ઇઝ ડુઈંગ રાઇટ ધેર. એન્ડ ધેટ્સ ધ રીઝન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધ થર્ડ હેવન. And the word of God says this thing. Paul એમ કહે છે એ વસ્તુ તો એટલી ઊંડી હતી કે કોરંથિયાના મંડળીના માટે પવિત્ર આત્મા એમ લખાવે છે કે એ વસ્તુ કે છે ને મારા માટે બોલવી અશક્ય છે. That's where તમારો ને મારો પ્રભુ ઈસુ છે ને એ જગ્યાએ રહે છે. That's where we are going. Let me tell you, શેતાન છે ને તમારી આગળ આઈને જાત જાતની વાતો કરે ને, જો તારા સંકટમાં શું થયું, તારા શેતાન ને તમે એમ કહો મારા સંકટમાં જે થયું એ, આઈ નો યોર ફાઇનલ ડેસ્ટિનેશન, તું ક્યાં જઈ રહ્યો છે. આઈ નો વેર આઈ એમ ગોઈંગ એન્ડ આઈ નો વેર યુ આર ગોઈંગ. લર્ન હાઉ ટુ શટ હિમ અપ. તમારી સાથે છે ને ત્રણ બાબતો વાત કરી રહી છે એન્ડ આઈ એમ ટોટલી એગ્રી વિથ જોન હેગી. તમારી સાથે તમારો પોતાનો અવાજ પણ વાત કરે છે, તમારી સાથે શેતાનના પરિબળો પણ વાત કરે છે અમુક વાર, અને તમારી સાથે દેવનો આત્મા પણ વાત લેવી વાત કરે છે. દેર આર થ્રી પર્સન મેની અ ટાઈમ્સ ટોક ટુ યુ. લર્ન ટુ ડિસ્ટિંગ્વિશ ઓલ ધીસ થિંગ્સ. એવું નહીં કે 15 મિનિટ દેવરની અંદર આવીને બેસીને શું છે કે ખંખેરી ચલો હવે નીચે ખાવાનું છે, ચા નાસ્તો તો હશે ને, ચલો ચા પીને જતા રહો ઘરે. ડોન્ટ ડુ ધેટ થિંગ. ગેટ ગ્રાઉન્ડેડ. આઈ એમ સોરી ઇફ ઇટ ઓફેન્ડ યુ, ગો એન્ડ ડ્રિંક ટુ કપ ટી. વાંચો ત્યાં ગાડી શું કહે છે દેવનું વચન. બીજો કોરંથી ની અંદર 14 કલમ ફરીથી વાંચજો. બીજો
કોરંથી 12 અધ્યાય 14 કલમ કે તે 12 દેશમાં ઉપાડી દેવામાં આવ્યો અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી.
અકથનીય વાતો કે છે કે તેના સાંભળવામાં આવી. ધેટ્સ ધ થર્ડ હેવન માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. બાઇબલ પ્રમાણે તમે ને હું આ જગ્યાએ જઈ રહ્યા છે. ધ ટાઈમ ઇઝ એટ હેન્ડ. પ્રભુ ઈસુનું આગમન ઘણું પાસે છે. એના માટે એક કે બે નિશાનીઓ નહીં, દેવના વચનો પ્રમાણે 25 થી 27 નિશાનીઓ પ્રભુ ઈસુએ આપેલી છે. કેટલી? 25 થી 27. વેન ધ ટાઈમ વિલ કમ વી ગોના ડિસ્કસ ધોઝ થિંગ્સ. એક બે નિશાની નહીં, મારા આવવાની નિશાની તમે વાંચો. 27 જેટલી નિશાનીઓ પ્રભુ ઈસુએ આપેલી છે. That we have to figure, that we have to read and you have to understand that what's going on around you. આજ દુનિયાની અંદર રહે છે, આજ દુનિયાની અંદર પ્રભુ ઈસુ આવેલો અને આજ દુનિયાની અંદર પ્રભુ ઈસુ તમારું ને મારું છે ને રેપ્ચર કરવાના છે. બીજા કોઈ ગ્રહની ઉપર નથી લઈ જવાના. યેટ ધેટ આઈડિયા આઉટ. આઈ એમ નોટ સેઇંગ ધીસ થિંગ. મને ખબર નહીં હું આ પ્રોફેટિકલી એવા કંઈક બોલી રહ્યો છું. સમબડી હેઝ ધી આઈડિયા લાઈક ધેટ થિંગ કે રેપ્ચર એટલે કોઈક જગ્યાએ છે ને પ્રભુ આપણને લઈ જઈને મૂકી દેશે. લેટ અસ ટેક ધ રેપ્ચર આઉટ. રેપ્ચર બાઇબલની અંદર કેટલા લખેલા ખબર તમને? બાઇબલ ટોક્સ અબાઉટ લાઈક 8 રેપ્ચર, 7 થી 8 રેપ્ચરની વાત લખેલી છે. હે, લેટ અસ રીડ. સૌથી પહેલું કોનું રેપ્ચર પ્રભુએ કર્યું? હનોખનું. વાંચો ઉત્પત્તિનું પુસ્તક, જોય વાંચતો જા. શેદારી પાસે રેફરન્સ કે નથી. ઉત્પત્તિનું પુસ્તક એનો 5મો અધ્યાય 24મી કલમ. ઉત્પત્તિનું પુસ્તક એનો 5મો અધ્યાય 24મી કલમ વાંચો તમે.
ઉત્પત્તિ 5 અને 24. અને હનોખ દેવની સંગાતે ચાલ્યો અને તે લોક થઈ ગયો કેમ કે દેવે તેને લઈ લીધો.
હનોખ દેવની સંગાતે ચાલ્યો અને તે લોક થયો કારણ કે દેવે તેને શું છે લઈ લીધો. હી વોઝ રેપ્ચર્ડ. હેબ્રિયોના પત્રની અંદર એ જ વાત લખેલી છે. વાંચો તમે હેબ્રિયોના, ફટાફટ રેફરન્સ વાંચતા જાઓ હવે, કારણ કે લેટ અસ મૂવ ઓન. હેબ્રી 11:5 વાંચો. વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો. હી વોઝ રેપ્ચર્ડ. વાંચો બીજી કઈ વ્યક્તિ? એલિયા. વાંચો તમે ત્યાં ગાડી શું લખેલું છે. બીજો રાજા ને બીજા અધ્યાયની અંદર એનું રેફરન્સ આવે છે. વાંચો તમે બીજો રાજા 2 અધ્યાય.
એલિયાને પંચોડિયા મારફત આકાશમાં લઈ લેવામાં આવ્યો આપવાનો હતો તે રસ્તામાં એમ થયું કે એલિયા એલિસાને લઈને વિશ્વાસથી ચાલી નીકળ્યો.
બસ હવે 11મી કલમ ને 12મી કલમ વાંચો.
એલિયા વંટોળિયામાં જઈને આકાશમાં ચડી ગયો. એલિશાએ અગ્નિ ઘોડા અને અગ્નિ રથો જોયા અને જે પ્રબોધકના પુત્ર યર્દનને પેલે પાર ઉભા રહેલા હતા તે ઓનલી ગુડ સી વંટોળિયો. એન્ડ ધેર ફોર જયારે એલિશા પાછો આવ્યો ત્યારે એલિશાને કહે છે કે તારા ધણીને કહે છે કે કદાચ ઉઠાવીને યહોવાએ કોઈ પર્વતમાં કઈ ખીણ પર મૂકી દીધો, લેટ અસ ગો એન્ડ સર્ચ ફોર હિમ. એન્ડ હી ડિનાયડ બીકોઝ પેલા લોકો ઉભા ઉભા દૂર ઉભા ઉભા છે ને ખાલી વંટોળિયો જ જોયો. વર્સિસ એલાઇશા એલિયા એલિશાએ ત્યાં ઉભા ઉભા શું જોયું? અગ્નિ ઘોડા ને અગ્નિ રથો જોયા. ઇટ વોઝ ધ શ્યોરિટી ફોર હિમ કે નો હી હેઝ ઓલરેડી અસેન્ડેડ ઇન ટુ હેવન. ધ પર્સન હુ હેઝ સ્ટેન્ડિંગ અપ ફાર દે કુડ સી ઓનલી વન થિંગ અને એ લોકોને ખાલી વંટોળિયો જ દેખાયો કે ભાઈ આ તો કઈ વાવાઝોડું સાયક્લોન આવ્યું હશે ને એનબીસી 10 પર જોયું હશે, ફોક્સ ન્યૂઝની અંદર કઈ એમએસએનબીસી જાહેર કર્યું હશે, એટલા માટે ધીસ ઇઝ ધ રીઝન ધે વર રેપ્ચર. લેટ મી ટેલ યુ, આપણે રેપ્ચર થશે ને તારે આ એનબીસી 10 સીએનએન એની અંદર આ જે સમાચાર આવવાના છે, જો તમારા મને કોઈ રહી જાય તો તમે જોશો. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે હિયર. યસ, ધીસ ઇઝ વેરી સિરિયસ થિંગ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે હિયર. વાય શુડ આઈ? મેં તો પ્રભુ કીધું, પ્રભુ બાપા મને પહેલો લેજે, કારણ કે પ્રતિગણનું પુસ્તક વાંચો છત્રી જવાય એવું છે બાપા. આ જેના બેનના બધું વાંચ્યું ને મેં ત્યાં આગળ પેલું 666 નું અને પછી બધા જે શેતાનના પરિબળો ને પ્રભુએ ત્યાં આગળ પરમિશન આપી છે જઈને કે એ લોકોને ઉપદ્રવ કર્યો. સાહેબ તમે છત્રી મરો, હું તો છત્રી મરું છું. આઈ ડોન્ટ નો અબાઉટ યુ એન્ડ વી ગોના ડિસ્કસ ઇટ. હમણાં જયારે નીચે આવીશું ને તારે, પણ નીચે આવીએ ને એ પહેલા હું જરા તમને જરા થોડું ક્રીમ આપી દઉં, સો યુ ગેટ રેડી. ધીસ ઇઝ ધ રીઝન. આગળ વાંચો પછી કોની વાત આવે છે? પ્રભુ ઈસુનું રેપ્ચર થયું. ના, તમે મને કહો, દેવતા કહે છે કે વિજયના પુકાર થઈ જાય, એનું રેપ્ચર ના કહેવાય. પ્રભુ ઈસુ છે ને સ્વર્ગની અંદર પહેલી વખત પોતે ચડી ગયા ત્રીજા દિવસે અને 40મા દિવસે છે ને એમને ઉપાડી લેવામાં આવ્યા. ગેટ ધીસ થિંગ, ધે બોથ આર ડિફરન્ટ થિંગ્સ. પ્રભુ ઈસુ ત્રીજા દિવસે સ્વર્ગમાં પોતે ચડી ગયા અને 40મા દિવસે પ્રભુ ઈસુને છે ને ઉપાડી લેવામાં આવ્યા. ધીસ ઇઝ ડીપ થિંગ. અને વાંચો તાંગાડી જે રેફરન્સ છે એ તમે વાંચો. અને એની અંદર ગ્રીક ભાષાની અંદર જુદા જુદા શબ્દ લખેલા છે. એની અંદર સૌથી પહેલો જે શબ્દ છે પ્રભુ ઈસુને જે સ્વર્ગમાં ઉપાડી લેવામાં આવ્યો એના માટે જે શબ્દ લખેલો છે લુકની લખેલી સુવાર્તાનો 24મો અને 50મી કલમ તમે વાંચો. ગ્રીક ભાષામાં શબ્દ છે એના ફેરો. એનો મતલબ એ થયો કે ટુ બ્રિંગ અપ, ટુ બી રેપ્ચર્ડ, ટુ બી કેપ્ચર્ડ. વાંચો તમે ત્યાં ગાડી શું લખેલું લુક 24:50.
બેથાનિયાની સામે તેઓને બહાર લઈ જઈને તેને પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. તે તેઓને આશીર્વાદ દેતો હતો એટલામાં તે તેઓથી છૂટો પડ્યો, આકાશમાં લઈ જવામાં આવ્યો.
આકાશમાં તેને શું છે લઈ જવામાં આવ્યો. પ્રેરિત અને કૃત્ય એનો પહેલો અધ્યાય અને 9મી કલમ. મીન વાઇઝ કોઈની પાસે જો અંગ્રેજી બાઇબલ હોય તો મિલે, ડુ યુ હેવ ઇંગ્લિશ બાઇબલ? છે જેવી એટલે પકડાને ગુજરાતમાં વાંચતો હતા.
એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો.
વાત તો ફરીથી પ્રયોજનક રૂપે 1:9 જોશી વાંચ.
એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો.
લઈ જવામાં આવ્યો, ચડી ગયો એ શબ્દ નથી લખ્યા. શું લખ્યું છે? શું લખ્યું છે? લઈ જવામાં આવ્યો. રાઇટ, દેર ઇઝ અ ડિફરન્સ દેર. પોતે ચડી જવું અને પછી લઈ જવામાં આવે, બરોબર છે? આગળ વાત તો મિલી વધુ વાત.
And when he had spoken these words, he was taken up, and a cloud received him out of their sight.
And a cloud received him. અને આગળ શું કહે છે?
The promise of the return of Jesus to the earth.
હવે તમે સાંભળજો, આ વસ્તુ શું બને છે? અ ક્લાઉડ. એટલે આપણને એવું લાગે કે આ ભાઈ આપણે જે વાદળ જોઈએ છે ને એમાંનું એકાદ વાદળું હશે. લેટ મી ટેલ યુ, વાદળ જે અમુક પ્રમાણે વચનો પ્રમાણે છે ને એનો ઊંડો અર્થ આવે છે. તમે ને હું જે વાંચીએ છીએ શું છે કે જુઓ તે વાદળા સહિત આવે છે, એટલે આપણને એમ કે કંઈક બહુ ભયંકર છે ને આમ વાદળા વાદળા. યસ, ધેટ કુડ હેપન ટુ યુ, બટ મોર દેન દેટ, જુઓ તે વાદળા સહિત આવે છે એનો મતલબ એમ થયો કે યહુદાના પત્રની અંદર એમ કહે છે કે દેવના વચનોની અંદર એમ લખેલું છે શું કહે છે કે પ્રભુ પોતાના હજારો હજાર સંતોની સહિત આવ્યો. આ જે વાદળાની વાત લખેલી છે ને વાલાઓ, તે તો પ્રભુના સંતોની વાત લખેલી છે. કોની? પ્રભુના સંતોની વાત લખેલી છે. હિબ્રુઓનો પત્ર એનો 12મો અધ્યાયનો પહેલો કલમ તમે
વાંચો. જુઓ તાનાળી એકદમ ચોખ્ખી બાબત લખેલી છે કે કયા વાદળાની વાત લખેલી. હું ને તમે આજે વરસાદ વગરના જે વાદળા જોયે છે કે વરસાદ વાળા વાદળા જોયે છે, ગાડ ડઝન ટોક અબાઉટ ધેટ થિંગ રાઈટ નાવ એટ ધીસ પોઈન્ટ. વાંચો તમે. સાહેબોની આપણી આજુબાજુ સાહેબોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે. શું સાહેબોની એટલી મોટી કેવી ભીડ છે? વાદળારૂપી ભીડ છે. ગાડ ઇઝ ટોકિંગ અબાઉટ ધીસ થિંગ. પ્રભુ ઈસુને જયારે એને સ્વર્ગમાં સ્વીકારી લેવામાં આવ્યો અને પછી કહે છે કે વાદળાએ તેને કહે છે કે સ્વીકારી લીધો એન્ડ હી વોઝ કેપ્ચર્ડ. 40મા દિવસે. કેટલામાં દિવસે? 40મા દિવસે. પછીનો જે રેફરન્સ છે એ બીજી કઈ વ્યક્તિ એને ઉપાડી લેવામાં આવી? પ્રભુ ઈસુની સાથે જે સંતો જે ત્રીજા દિવસે જે રેપ્ચર થયા ને એ. કારણ કે પ્રભુ ઈસુ ગયા પણ એની સાથે સંતોને છે ને લેતા ગયા. ધે ડીડન્ટ એસેન્ડેડ, ધે વેર લેડ. એ લોકોને છે ને છોડાઈને લઈ જવામાં આવ્યા. સો દે આર ધ નેક્સ્ટ વન. પછીનો જે રેફરન્સ છે એ તમે વાંચો કે પાઉલનો. હમણાં જ આપણે રેફરન્સ વાંચીએ. શું થયું પાઉલના માટે? શું લખેલું છે કે તેને આત્મામાં હતો કે શરીરમાં હતો? પાઉલ કહે છે મને ભાઈ ખબર નથી, પણ કહે છે કે મને છે ને ઉપાડી લેવામાં આવ્યો. હી વોઝ રેપ્ચર્ડ એન્ડ હી વોઝ બ્રોટ બેક. ધીસ ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. આને તમે વધારે ધીરે ધીરે સ્ટડી કરજો. ટાઈમ ઇઝ રનિંગ આઉટ ફોર મી. પછી જે વ્યક્તિ જે છે એ કોણ? દાંગાળી આવું રેપ્ચર ની જ વાત જોવા મળે છે. પ્રતિગણ નું પુસ્તક 4th અધ્યાય ને પહેલી બીજી કલમ વાંચો. દાંગાળી શું લખે છે? પ્રતિગણ નું પુસ્તક 4th અધ્યાય ને પહેલી બીજી કલમ.
એ બનાવો બન્યા પછી મેં જોયું તો જુઓ આકાશમાં એક દ્વાર ઉભરેલું હતું.
ફરી પાછું દ્વાર આવ્યું. કીપ ઇટ ઇન માઇન્ડ. આકાશનો દરવાજો છે. એમને એમ કઈ બારીઓમાંથી આપણે ચડી જવાના નથી. વાંચવા હતા.
અને તે પહેલી વાર સાંભળી કે રણસિંહાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી ત્યારે કહ્યું કે અહીં ઉપર આવ અને હવે પછી જે તે તમારું છે તે હું તને દેખાડીશ.
યોહાને પામસ બેટની અંદર પ્રભુએ આખું પ્રેક્ટિકલનું પુસ્તક આપ્યું એમ નહીં. હી વોઝ રેપ્ચર્ડ ઇન ધ સ્પિરિટ. ઉપર જે બધી બાબતો બનવાની હતી ને પ્રભુ એના આત્મામાં છે ને ઉપર લઈ ગયો. એન્ડ હી સો ધ હોલ થિંગ. આ 4th અધ્યાયથી પછીથી માંડીને કે નીચે શું બની રહ્યું છે. એન્ડ ધેન હી વોઝ બ્રોટ ડાઉન. દેટ વોટ ધ વર્ડ ઓફ ગોડ સેઝ ધીસ થિંગ. પછી કોનું? પછી કે કોનું રેપ્ચર થવાનું છે? વાંચો પ્રતિગણનું પુસ્તક 11મો અધ્યાય 11મી કલમ.
પણ 7-3 દિવસ પછી દેવ તરફથી જીવનનો આત્મા તેઓમાં બેઠો.
અચ્છા, આ અહીંયા ગાડી જે બે પ્રબોધકો પ્રતિગણના પુસ્તકની અંદર જે થવાના છે એની વાત લખેલી છે. ઇફ યુ ડોન્ટ નો ધીસ થિંગ યુ કેન ગો હોમ એન્ડ રીડ ધ એન્ટાયર ચેપ્ટર. બરાબર, આગળ વાંચો.
એટલે તેઓને પોતાના પગ ઉપર ઉભા રહ્યા અને તેઓએ જોનારાઓને ઘણું ભય રાખ્યું.
વાંચો આગળ.
તેઓએ આકાશમાંથી મોટી વાણી સાંભળી વાણી પોતાને એમ કહેતા સાંભળ્યું કે તમે અહીં ઉપર ચડી આવો અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચડી ગયા.
ધે વેર ધે આર રેપ્ચર્ડ. અને પછી કયું રેપ્ચર આવે છે કે જે થેસ્સાલોનિકાના પત્રની અંદર તમારા ને મારા માટે જે વાત લખેલી છે ને, જો હું ને તમે તૈયાર છે તો પ્રભુ જે લેવા તમને મને જે આવી રહ્યો છે ને હે, એ રેપ્ચરની આગળ વાત લખેલી. દેર આર ડિફરન્ટ રેપ્ચર્સ. આઈ જસ્ટ વેન્ટ ઓવર. બરાબર છે. હવે અહીંયા ગાડી તમે જુઓ આ રેપ્ચરની વાત આવી. હવે મારે જે મૂળ મુદ્દો છે ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 110મો અધ્યાય એની 4th કલમ તમે વાંચો. અને એની 4th કલમ વાંચો.
યહોવાએ શપથ ખાધા કે પ્રસ્તાવ કરશે નહીં કે તું મલ્કીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છે.
યહોવાએ શપથ ખાધા. સાહેબ, આ કોઈ માણસની વાત લખેલી નથી. ધીસ ઇઝ ધ ગોડ ઓલમાઇટી. હી સ્વેર હિમસેલ્ફ. પ્રભુ ઈસુના માટે શું શપથ ખાધા કે મલ્કીસદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. પ્રભુ ઈસુનો એ ત્રીજા દિવસે અહીંયા ગાડી વચનમાં આપણે જોયું કે દેહ વિજયના પોકાર સહિત ઉપર ચડી ગયો અને પછી એમના બાપાને જઈને કે યહોવા બાપને મળ્યા દૂતોને મળ્યા. હે યાર, ઇટ વોઝ વેરી ટેરિબલ. હો કે નીચે બધાને હરાઈને આવ્યો કે હા યુ ડુઈંગ ને એવી બધી વાતો કંઈ ઉપર નથી થઈ. દેર વોઝ અ ગ્લોરિયસ સેલિબ્રેશન. જીસસ વોઝ અનોઇન્ટિંગ એઝ જીસસ વોઝ અનોઇન્ટેડ એઝ અ પ્રિસ્ટ એન્ડ એઝ ધ કિંગ. ગેટ ધીસ થિંગ. જૂના કરારની અંદર પ્રભુએ જયારે મૂસાને મુલાકાત મંડપનું આખું ચિત્ર આપ્યું ને પછી સૌથી પહેલા પ્રભુએ એમ કીધું કે તારે કે હારૂનને અને એના દીકરાઓને લાઈને કે મુલાકાત મંડપ પાસે છે ને કે તું બકરાને છે ગોધા છે કાપ અને પછી કહે છે ને એ લોકોને તું છે ને કે અભિષેક કર. Without the anointing, there is no office for God. Without the anointing, there is no office for God. દેવના અભિષેક સિવાય કોઈ પણ વ્યક્તિ પૃથ્વી પર કે સ્વર્ગની અંદર દેવની સેવા કરી શકતો નથી. એન્ડ ધેટ્સ વેર અવર માસ્ટર ઇઝ અનોઇન્ટેડ. રાજા તરીકે અને સાના તરીકે? પ્રમુખ યાજક તરીકે. આજે હું ને તમે પ્રભુ ઈસુને કહે છે ને કે દેવ મારો શું છે, પ્રભુ ઈસુ કોણ છે, કે મારો પ્રમુખ યાજક છે. એની દરેક વાતો છે ને તમે હું એની પાસે લઈને જઈ શકીએ છીએ. સાના માટે? કે ત્રીજા દિવસે યહોવાએ છે ને એનો અભિષેક કરેલો માટે. આગળના જે રેફરન્સ છે તમે વાંચતા જાઓ, તમને એ વસ્તુની ખબર છે કે પ્રભુ ઈસુ આ જયારે પૃથ્વી પર ચાલ્યા ત્યારે હી વોઝ નેવર કોલ્ડ ધ કિંગ ઓફ ધ નેશન્સ. હા, આજે હું ને તમે પ્રભુ ઈશ્વરે શું કહે છે, તે રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ છે. બટ હી વોન્ટ વેન હી વોક ઓન ધ ફેસ ઓફ ધી અર્થ હી વોઝ નેવર કોલ્ડ ધ કિંગ ઓફ ધ કિંગ્સ. હી વોઝ ઓલવેઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ જ્યુઝ. વાંચો તમે માથીની લખેલી સુવાર્તા બીજો અધ્યાય તમે ખોલો ત્યાં જો શું લખેલું છે. વાંચો,
યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે.
આ માગીઓ આવ્યા હેરોદની પાસે અને હેરોદને કહે છે કે યહૂદીઓનો રાજા, રાજાઓનો રાજા એમ નથી કહ્યું. શું કહ્યું છે? યહૂદીઓનો રાજા જે જન્મ્યો છે તે કાં છે? સત્યાવીસમાં અધ્યાયની કલમ વાંચો ત્યાં ગાડી શું લખેલું છે.
ઈસુ જે યહૂદીઓનો રાજા તે એ
બસ જયારે એ જન્મ્યા ત્યારે પણ એમ લખવામાં આવ્યું કે યહૂદીઓનો રાજા જે જન્મ્યો છે એ કાં છે. એન્ડ વેન હી ડાઈડ ત્યારે એના બધા સંપર્ક પણ એ છે ત્યાં ગાડી બોર્ડ મારેલું હતું. શું? કિંગ ઓફ ધ જ્યુ. He was never called the king of the nations when he walked on the face of the earth. પણ હવે શું બને કે હું ને તમે શું કહીએ, ગીર કહીએ છીએ કે રાજાઓ કા રાજા પ્રભુ ઈસુ, રાજાઓ કા રાજા પ્રભુ ઈસુ. આજે હું ને તમે કેમ કહી શકીએ છીએ આ ત્રીજા દિવસે પ્રભુ ઈસુનો યહોવાએ છે ને રાજા તરીકે અભિષેક કર્યો. હાઉ ડુ આઈ નો ધીસ થિંગ? ધ વર્ડ ઓફ ગોડ ટોક્સ અબાઉટ ધીસ થિંગ. કારજી શાસ્ત્રનું પુસ્તક એનો બીજો અધ્યાય ખોલો. યસ વાંચો.
પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો.
મેં મારા રાજાને, મારા પવિત્ર પર્વત પર આ સિયોન ઉપરની વાત થાય છે કે મેં મારા રાજાને એટલે કે પ્રભુ ઈસુને શું છે પ્રતિષ્ઠિત. મીન્સ ગાડ હિમસેલ્ફ અનોઇન્ટેડ જીસસ એઝ અ કિંગ, એઝ આઈ શુડ સે એઝ ધ કિંગ. અહીંયા ગાડી શું કહે છે કે મેં મારા રાજાને શું છે પ્રતિષ્ઠિત કર્યો છે. વાંચો આગળ.
હું તો એ ઠરાવ જાહેર કરીશ, યહોવાએ મને કહ્યું કે તું મારો પુત્ર છે, આજ મેં તને જન્મ આપ્યો છે. તું મારી પાસે માંગ એટલે હું વાર્તા તરીકે વિદેશીઓને તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
આ યહોવા પ્રભુ ઈસુને કહી રહ્યા છે કે તું મારી પાસે માંગ એટલે કહે છે કે વાર્તા તરીકે. પહેલા પ્રભુ ઈસુ માત્ર શું કિંગ ઓફ ધ જ્યુ, બટ નાવ યહોવા એને કહે છે કે વાર્તા તરીકે કહે છે કે વિદેશીઓ અને પૃથ્વીની ચારે ચાર દિશાનું તને વતન આપીશ. પિત્તર પ્રેરિતના કૃત્યની અંદર એ કર્નેલિયસના દાસ વાર્તા લઈને જાય એ પહેલા આ બાબત વાલાઓ બની ચૂકેલી હતી. ધેરફોર દેટ વોઝ ધ વિઝન ફોર પિત્તર કે તાગારી પિત્તરને છે ને આખું કહે છે કે પેલા જે બીજા જે બધા પ્રાણીઓ હતા ને અશુદ્ધ પ્રાણીઓ અને પક્ષીઓ છે ને કે એનું ચિત્ર પ્રભુએ એને બતાવ્યું કે જેને દેવે શુદ્ધ કર્યું છે. કારે વિદેશીઓને શુદ્ધ કરવામાં આવ્યા? મને નથી લાગતું કે અહીંયા ગાડીથી એક પણ વ્યક્તિ મેસિયાનિક જીવ હોય. આઈ ડોન્ટ નો છે કઈ નો યર ના. હું ને તમે આજે પ્રભુ ઈસુને પ્રભુ કહીને બોલાવીએ છીએ એનું કારણ શું? હી વોઝ અનોઇન્ટેડ. આજે હું ને તમે રાજાઓના રાજાની પ્રભુની ભક્તિ કરી શકીએ એનું કારણ શું? ધીસ ઇઝ ધ થર્ડ ડે હી વોઝ અનોઇન્ટેડ એઝ અ કિંગ, એઝ ધ કિંગ. અને એ બાબત અહીંયા ગાડી બનેલી છે. વાંચો તમે બીજી એક જબરજસ્ત વાત પ્રેરિતના કૃત્ય એના ચોથા અધ્યાયની અંદર 26મી કલમમાં લખેલી છે. એ પહેલા નહીં, બિફોર ધ ક્રોસ અને આફ્ટર ધ ક્રોસ. જુઓ ત્યાં ગાડી શું છે, વાંચો વાંચો. છવ્વીસમી કલમ,
છવ્વીસ કે ચૌદ
વાંચો.
26. પ્રભુની વિરોધ તથા તેના દેશની વિરોધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા અને અધિકારીઓ એકઠા થયા.
વાંચો આ અહીંયા ગાડી તમે ઘરે જઈને બરાબર આખો અભ્યાસ તમે કરજો. પ્રેરિતોના ઉપર સત્તાવણી આવીને ઉભી રહી છે અને પ્રેરિતો ત્યાં ગાડી પ્રાર્થનામાં નમે છે અને ત્યાં ગાડી આ જે આ ગીતશાસ્ત્રની કલમો છે ત્યાં ગાડી એ લોકો છે ને વાપરવાનું શરૂ કરે છે. એ પહેલા નહીં, એ પહેલા જયારે એ લોકોને યહૂદીએ હેરાન કર્યા કે જયારે પ્રભુ ઈસુ મરી જવાના હતા ત્યારે ચિત્તને કીધું ભાઈ પ્રાર્થના કર, ત્યારે કદી એ લોકોએ એ વચન વાપર્યું નથી. કેમ? કારણ કે એ વખતે પ્રભુ ઈસુના માટે એ વચન પૂરું થયું નતું. ત્રીજા દિવસે જયારે પ્રભુ ઈસુનો ઉપર અભિષેક થયો ત્યારે આ બાબત ત્યાં આગળ બનેલી છે. આગળ વાંચો. એવી જ રીતે શા માટે પ્રભુ ઈસુનો અભિષેક તમારા ને મારા માટે કામ ન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ વસ્તુને. ટ્રાય ટુ ગેટ ધીસ થિંગ. વાંચો બીજો પિત્તર બીજો અધ્યાય ને નવમી કલમ.
બીજો પિત્તર બીજો અધ્યાય ને નવમી કલમ. પ્રભુ એ ભક્તોને પરીક્ષણ માંથી છોડાવવા.
બીજો પિત્તર
બીજો
વાંચતો
નવમી કલમ.
મારી ભૂલ થાય.
ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.
માફ કરજો ભાઈ, મારી અહીંયા પહેલો પિત્તર છે એનો બીજો અધ્યાય ને નવમી કલમ તમારા કાગળની અંદર તમે સુધારો કરી નાખજો. સ્માયર
પહેલો પિત્તર તેનો બીજો અધ્યાય નવમી કલમ. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર.
બસ રાજમાન્ય યાજકવર, રાજાને માન્ય હોય તેવો યાજક વર્ગ. પ્રભુ ઈસુ આજે મિલકી સદેકના ધારા પ્રમાણે યાજક છે, માટે આજે હું તને તમે છે ને કોઈ વ્યક્તિને જઈને સુવાર્તા આપી શકીએ છીએ. માટે આજે હું ને તમે પ્રભુ ઈસુને કહી શકીએ છીએ કે ઈસુના નામમાં આમેન. પ્રભુએ એનો અભિષેક કર્યો પછી એ પહેલા નહીં. એ પ્રમાણે પેલું પ્રતિકરણનું જે રેફરન્સ છે એ વાંચ ફરી દઈશ. પ્રતિકરણનું પુસ્તક
અને અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.
તેઓ પૃથ્વી પર શું છે? રાજ કરે છે. તેઓને શું કર્યા છે? ફરીથી વાત.
ઓકે. અને અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.
તમને ને મને પ્રભુ ઈશ્વરે છે ને આ પૃથ્વી પર રાજ કરવા માટે મૂક્યા છે. તમને ને મને પ્રભુએ છે ને ઇન્ટરસેસન તરીકે મૂક્યા છે કે હું ને તમે છે ને લોકોના માટે કોઈ વ્યક્તિ જો ખોટું કરતી હોય તો એના માટે જો તમારી ઓળખીતી હોય કે તમારું સગું વાલું હોય એ વ્યક્તિ તારણ પામે એના માટે તમે પ્રાર્થના કરો ને એ પહેલા એ વ્યક્તિના માટે તમે માફી માંગો. લેટ મી ગીવ યુ ધ કી હાઉ ટુ ઇન્ટરસેસ, હાઉ ટુ ઇન્ટરસીડ. તમારો કોઈ વાદી વ્યક્તિ હોય કે જે પ્રભુ ઈસુને ના ઓળખતી હોય એના માટે પ્રભુની આગળ તમે રડો એને પ્રભુને તમે એમ કહો કે પ્રભુ એ વ્યક્તિ તો જાણતી નથી કે શું કરે છે એના માટે તારી પાસે હું માફી માંગુ છું કે એના તારા લોચી ને ઓળખ એન્ડ ટચ હિમ એન્ડ જુઓ તમારી પ્રાર્થનાઓ કેવી કામ કરે છે. યુ મસ્ટ અપ્લાય ધ બ્લડ ઓફ જીસસ ઓન એની પર્સન જેના માટે તમે પ્રાર્થના કરતા હોય. વિધાઉટ એન ડેટ, કારણ કે જગતના દેવે એની આંખો શું છે એ વ્યક્તિની આંધળી કરેલી છે, એ વ્યક્તિને ખબર જ નથી કે પાપ વસ્તુ શું છે. એ ઓપરાધીન ફ્રી જેવી શોર્ટ એન્ડ સ્વીટ, એને ખબર જ નથી. એમ જ સમજાય છે કે ભાઈ મારી પાસે બધું છે એટલે શું છે, આઈ ડોન્ટ નીડ જીસસ. બટ લેટ મી ટેલ યુ, યુ નીડ જીસસ. એવરીબડી નીડ જીસસ. તમારે ને મારે પ્રાર્થના કરતા પહેલા એ વ્યક્તિના માટે માફી માંગો, કારણ કે પ્રભુએ તમને ને મને શું બનાવ્યા છે? યાજક બનાવ્યા છે. દેટ્સ વોટ વી સપોઝ ટુ ડુ. વી સપોઝ ટુ પ્લીડ ટુ ગોડ ફોર સમબડી એલ્સ. તમારા માટે માફી માંગો અને બીજી વ્યક્તિના માટે પણ માફી માંગો કે પ્રભુ આ વ્યક્તિ શું કરે છે જાણતી નથી. અપ્લાય એના પર પ્રભુ ઈસુના લોહીનો તમે છંટકાવ કરો અને જુઓ કેવું કામ થાય છે. વાંચો તમે અહીંયા ગાડી, તમે કાળુતાનનું પુસ્તક એનો પહેલો અધ્યાય ખોલો, 17મી કલમ. આ 17મો અધ્યાય, પહેલો કાળુતાન 17મો અધ્યાય 11-14 કલમ. હવે એક વાત હું તમને કહેવા માંગુ છું, મેં હમણાં જ તમને કહ્યું, ગયા વખતે બી કીધેલું કે પ્રભુ ઈસુ જયારે સ્વર્ગમાં ચડી ગયા ત્યારે શું કર્યું? એકલા નહીં ગયા, જૂના કરારના સંતો હતા એમને લઈને ગયા. બરોબર? હા, એની અંદર આઈ ટોલ્ડ યુ કે એની સાથે કોણ? દાઉદ રાજા પણ હતો. ગયા વખતે મેં તમારી આગળ રેફરન્સ કરાયેલું ગીતશાસ્ત્રના પુસ્તકના 40મા અધ્યાયની અંદરથી કે તેણે મને નાશના ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. રાઈટ? હવે આ દાઉદ રાજાને શું વચન પ્રભુએ આપેલું હતું એ તમે અહીંયા ગાડી કાળુતાન ની અંદર તમે વાંચો.
પહેલો કાળુતાન દિવસો પૂરા થતા,
એટલે દાઉદને પ્રભુ કહે છે. બરોબર? નાથાન પ્રબોધક પ્રભુએ એને મોકલી આપ્યો છે અને અહીંયા ગાડી એ વાત લખેલી છે. વાંચ આગળ ફરી છે.
તારા દિવસો પૂરા થતા તારે તારા પુત્રોની પાસે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગ્યાએ સ્થાપિત કરીશ. તારા પુત્ર માટે જે રાજા થશે તેનું રાજ કાયમ રાખીશ.
તે મારે સારું મંદિર બાંધશે ને હું સદાકાળ તેનું રાજ્યસન કાયમ રાખીશ. હું તેનો પિતા થઈશ ને તે મારો પુત્ર થશે. જે મારી અગાઉ હતો તેના ઉપરથી જેમ મેં તારી મારી કૃપા પાછી ખેંચી લીધી તેમ તેના ઉપરથી હું તે ખેંચી લઈશ નહીં.
હવે આ વસ્તુને તમે ને હું એ રીતે અત્યાર સુધી જોતા શું જોયું કે પ્રભુએ એ પ્રમાણે શું છે સુલેમાનનો પ્રભુએ શું કર્યો અભિષેક કર્યો. દાઉદ રાજા પણ જયારે પૃથ્વી પર ચાલતો હતો ત્યારે એવું સમજતો હતો કે પ્રભુએ મને પુત્ર મારા દેખતા આપ્યો છે અને કહે છે કે સુલેમાન હવે રાજ કરશે. નાવ લેટ અસ ગો લિટલ બિટ ડીપર. હવે દાઉદ રાજા પ્રભુ ઈસુની સાથે આ ત્રીજા દિવસે દેવ વિજયના પોકાર સહિત યહોવા રણશિંગડાના અવાજ સહિત ચડી ગયો. મારે સારું કે તમે ન્યાયપાળાના દ્વાર ખોલો ને તેમાં થઈને ન્યાયીઓ જશે. મીન્સ ડેવિડ વોઝ દેર અને અહીંયા ગાડી યહોવા પ્રભુ ઈસુને દ્વારા અભિષેક કરે છે રાજા તરીકે. ડેવિડ વોઝ પ્રેઝન્ટ રાઇટ દેર. ડીડ યુ ગેટ ધીસ થિંગ? એનો મતલબ એ થયો કે દાઉદ રાજાને પ્રભુએ જે વચન આપેલું ઇટ વોઝ નોટ ઓનલી ધ અર્થલી. પ્રભુએ એને માત્ર પૃથ્વીનું સીમિત વચન આપ્યું નતું કે તારો પુત્ર મારું મંદિર નીચે. પૃથ્વીની જ વાત નથી લખી પ્રભુએ. પ્રભુએ એને આકાશી સ્થાનની અંદર જે ખરાનો નમૂનો છે કે જે પ્રભુ ઈસુ માણસના હૃદયની અંદર જે મંદિર બાંધવાનો હતો પહેલું કોરંથી ત્રીજો અધ્યાયના 16મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુએ ત્યાં ગાડી એના જીવતા તારે કીધું કે આ મંદિરને પાડી નાખો ને ફરીથી હું પાછું બાંધીશ. એ મંદિરના જે વાત જે તાર દેવના વચનોની અંદર લખેલી હતી ને એ દાઉદ રાજાએ ઇટર્નિટીની અંદર એની આંખે પૂરી થતી જોઈ. સો વોટ ઇઝ ધ લાઈફ એપ્લિકેશન? અહીંયા ગાડી કેટલા લોકો તમે પ્રાર્થના કરો આંટી આઈ એશ્યોર યુ તમે પ્રેયર કરો તમારા છોકરા માટે, રાઈટ? હા હા ને. તમને શું લાગે છે દેવ તમારી પ્રાર્થનાઓનો જવાબ નહીં આપે? જુઓ અહીંયા ગાડી એમ કે છે તમે ને હું છે ને માત્ર પૃથ્વીનું વિચારીએ છે. ધ વર્ડ ઓફ ગોડ સેઝ ધીસ થિંગ કે ઇટર્નિટીમાં બી છે ને તમને તમારી પ્રાર્થનાના જવાબ મળશે. દાઉદ રાજાને ખબર નથી જયારે પૃથ્વી પર ચાલ્યો ને. આઈ ડોન્ટ નો, પ્રોબ્લી હી ડીડન્ટ નો દેટ કે હું જયારે સ્વર્ગની અંદર જયારે જઈશ ત્યારે પ્રભુ ઈસુ મારી. કારણ કે જસ્ટ થિંક અબાઉટ ધીસ થિંગ, પ્રભુ ઈસુ દાઉદ રાજાના ફૂડની અંદર જન્મ થયેલો કે નહીં? હા, પ્રભુ ઈસુ જયારે ત્રીજા દિવસે મરણ પામ્યા એ પહેલા કોણ મરણ પામેલું હતું? દાઉદ રાજા મરણ પામેલો હતો. એ પહેલા જે સિમોન પ્રભોવક જે હતો યરુશલેમની અંદર, હા, કે જયારે મંદિરની અંદર એ પ્રાર્થના કરી કે હે પ્રભુ મારી આંખોએ તારું તારણ જોયું છે હવે તારા દાસને શાંતિએ જવા દે, એ વ્યક્તિ કા નીચેના પેરાડાઇઝમાં જઈને ઉભી રહેલી કે નહીં? બરોબર છે. એ વ્યક્તિ આવીને નીચે જઈને શું કીધું હશે? ભાઈ જલ્દી તૈયાર થાવ, બતાય આઈ હેઝ ઓલરેડી અરાઈવ. બરોબર છે. જે હાંડા પ્રભોવિકા હતી એણે જે યરુશલેમમાં જઈને પેલા લોકોને ખબર આપી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ થઈ ચૂક્યો છે, તે હાંડાએ નીચે જઈને નહીં કર્યું હોય. બીજી વ્યક્તિ તા કરી આઈ શું છે કે મસીહા ઉપર આવી ગયો છે. ઇટ વોન્ટ ટેક ટુ લોંગ ટુ કમ ડાઉન હિયર એન્ડ રેસ્ક્યુ અસ. એ જ પ્રમાણે કોણ? યોહાન બાપ્તિસ્મ કરનાર. એને પ્રભુએ શું વચન આપેલું હતું કે પ્રભુનો માર્ગ શું છે તું તૈયાર કર. એ યોહાન બાપ્તિસ્મ કરનાર જયારે મરણ પામ્યો, પ્રભુ ઈસુ પહેલા કોણ મરણ પામેલું હતું? યોહાનનું એ લોકો દીએ વોઝ બિહાર્ડેડ ઓર નોટ? હા, એ યોહાન બાપ્તિસ્મ કરનારને જયારે પ્રભુએ અરે ત્યાં હેરોદે મારી નાખ્યો, એ વ્યક્તિ અહીંયા ગઈ ત્યારે જતા જોડે શું કીધું? દેવનું અડવાન કે છે કે ઉપર જોઈને આવ્યો છું. ગેટ રેડી. સદાર્પોર એ બધી જ વ્યક્તિઓ છે ને અહીંયા ગાડી રાહ જોઈ લઈ છે. અને દાઉદના મનની અંદર તો વધારે આનંદ હતો. કારણ કે શું છે, એને આપેલા જે વચનો હતા એ પ્રભુએ છે ને એને ઇટર્નિટીમાં પૂરા કર્યા. મેક શ્યોર વી ગેટ ધીસ થિંગ એટ ધ એન્ડ ઓફ ધીસ ટીચિંગ કે પ્રભુ જે તમને ને મને વચનો આપે છે, અવર થિંકિંગ ઇઝ વેરી લિમિટેડ કે પ્રભુએ મને વચન આપ્યું અને અહીંયા ગાડી પૃથ્વીની અંદર મારો દેવ મારા માટે પૂરું કરશે. બટ ધ ગોડ્સ વર્ડ આર ઇટર્નલ. God's words are eternal. God's words are eternal. દેવનું વચન સનાતન વચન છે અને ઇટર્નિટીની અંદર પણ છે ને એ તમને છોડી નહીં દે. ઘણા બધા એવા વચનો છે અને આ વસ્તુ એબી સિમ્પસન સાહેબ પાસેથી શીખ્યો કે ઇટર્નિટીની અંદર મારો પ્રભુ તમારી મારી જોડે બેસશે. એન્ડ હી ગોના ઓપન ધ બાઇબલ ફોર યુ એન્ડ હી વિલ શો યુ કે કયા દિવસે આમે તમને વચન આપેલું અને ક્યારે પૂરું થયું. આ તો દેવના વચનો છે. ધ ગોડ હેઝ ગોન અપ. યહોવા વિજયના પુકાર સહિત દેવ રણશિંગલાના અવાજ સહિત ચડી ગયો. આવો આપણે આંખો બંધ કરીએ. હાલેલુયા લોર્ડ, હાલેલુયા લોર્ડ, હાલેલુયા લોર્ડ. જીસસ વી લવ યુ લોર્ડ. વદસ્તમ જે તમારા જીવનનું મુખ્ય સ્થાન નથી વાળાઓ તો આ જીવન છે ને તમારા માટે નકામું છે. એ બધા સ્તંભ પ્રભુ ઈશ્વરે પૃથ્વી ઉપર સ્થાપ્યો એટલું જ નહીં પણ એની અસરો પૃથ્વી પર આકાશમાં અને આકાશની તળે ફેલી છે. એ બધા સ્તંભને ભૂલીને હું ને તમે કશું કરી શકતા નથી. પ્રભુના આત્મા તમને આ એક તક આપી રહ્યો છે કે જો આ પ્રભુ ઈશ્વરને તમે ઓળખતા નથી તો તમે જાણતા નથી કે તમે કઈ બાજુ જઈ રહ્યા છો. અને જો આજે પ્રભુ ઈશ્વરને તમે ઓળખવા માંગો છો તો તમે તમારો હાથ ઊંચો કરશો. જો આજે પ્રભુ ઈશ્વરને તમે ઓળખવા માંગો છો તો રેઝ યોર હેન્ડ. શરમાશો નહીં, તમે કોઈની સામે તમે જોશો નહીં, બધાની આંખો બંધ છે. મેક શ્યોર યુ નો ધીસ થિંગ કે વેર યુ આર ગોઈંગ. દેવનું વચન એમ કે જે ઉત્પત્તિના પુસ્તકની અંદર કે મારો આત્મા મનુષ્યની સાથે સતા વાદ વિવાદ કરશે નહીં. દેવ તમને તક આપે છે અને વાલાઓ એ તકને તમારે ઝડપી લેવી એ તમારું પોતાનું કામ છે. This is the gorgeous time which is given by God. This is no accident that you are here. If you don't know the same Lord which I talked about, you can know him today personally. It is not the mere religion that you do this thing and he will accept you. This is relation. Have a relationship with him and he will accept you. એ દેવની સાથે તમે સંબંધ બાંધો કારણ કે ધર્મ તમને કદી શાંતિ આપી શકવાનો નથી. દેવનું વચન એમ કહે છે કે જુઓ હું મારી શાંતિ તમને આપીને જાઉં છું. ધેટ્સ ધ વર્ડ્સ ઓફ જીસસ. પ્રભુ ઈશ્વરે પોતે એમ કહ્યું છે કે મારી શાંતિ હું તમને આપું છું. કોઈ ધર્મ આપી શકતો નથી એ શાંતિ આજે પ્રભુ ઈશ્વર તમને આપવા માંગે છે. એ જ્યાં ગાડી છે એ જગતની અંદરથી તમને એ જગ્યાએ લઈ જવા માંગે છે. તો આ પ્રભુ ઈશ્વરના માટે તમે તમારું હૃદય ખુલ્લું કરો. સમાજ નહીં, શેતાન તમને ભોળવે નહીં કે આજે નહીં હું કાલે સોંપીશ. કારણ કે દેવના વચનો પ્રમાણે તમે ને હું ભૂંડા દિવસોની અંદર ચાલી રહ્યા છે. તમે તમારો હાથ ઊંચો કરશો એન્ડ વી વિલ પ્રે ફોર યુ. હાલેલુયા લોર્ડ, હાલેલુયા લોર્ડ. જે લોકોએ પ્રાર્થના, જે લોકોએ હાથ ઊંચો કર્યો છે અને જે લોકો પ્રાર્થના કરવા માંગે છે એ લોકો મહેરબાની કરીને મારી પાછળ તમે પ્રાર્થના બોલશો. વાલા પ્રભુ ઈસુ, હું જેવો છું તેવો તમારી પાસે આવું છું. મારો તમે અંગીકાર કરો. ઈસુના લોહીમાં મને તમે આજે નવડાવો, શુદ્ધ અને પવિત્ર કરો, તમારો દીકરો કે દીકરી બનાવો. હવે પછી મારું જીવન તમારા હાથમાં મૂકું છું. મુક્તિ કબૂલાત કરું છું અને અંતકરણથી વિશ્વાસ રાખું છું કે તમે આ પૃથ્વી પર આવ્યા, મારા માટે મરણ પામ્યા, ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા અને તમે મને લેવા માટે આવવાના છો. પ્રભુ ઈસુના નામમાં આમેન. વાલાઓ, દેવનું વચન ગીત શાસ્ત્રની અંદર એમ કહે છે કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો છે તેટલાને તેણે દેવના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો છે. દેવનું વચન એમ કહે છે કે પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે તમારા ઉલ્લંઘન તમારાથી દૂર કર્યા છે. ઉત્તરથી દક્ષિણ નહીં, પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમનું અંતર કોઈ પણ સાયન્સ કદી પણ શોધી શકશે નહીં. એટલા તમારા ઉલ્લંઘન પ્રભુએ જો તમે તમારું જીવન પ્રભુ ઈશ્વરને સોંપ્યું છે તો તમારા પાસેથી દૂર કર્યા છે. ગોડ બ્લેસ યુ રિચલી. આવો આપણે છેલ્લી પ્રાર્થના કરીએ અને છેલ્લો આશીર્વાદ પણ મેળવીએ. અને એન્ડ્રુસ અંકલ, અંકલ, જયારે હું તમારો ફોટો તમારા ઘરે જઈને જોતો હતો ને, આઈ નેવર થોટ ધીસ થિંગ કે કદીક આવી રીતે તમે આ સર્વિસની અંદર, મારી સર્વિસની અંદર, યુ વિલ બી અ પર્સન ટુ બેનિફિટ ધ પીપલ. આઈ નેવર થોટ ધોઝ થિંગ. પ્રેઝ ધ લોર્ડ. યસ, ગોડ ઇઝ અમેઝિંગ. હાલેલુયા.
હા પ્રભુ, અમે તો કહીએ છીએ કે અમે તને નકામા ને એવા, પરંતુ મારા ધન્ય સ્વામી લીધે આજે પ્રભુ અમે તમારી સેવા